పరిణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరానంబుజం పూజితం సురనరోతమిర ముదా ధర్మనందనమహం విచింతయ భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ శ్రీ సహజానంద స్వామినే నమో నమ శ్రీ ఘనశ్యామాయ నమో నమ. పరోక్ష భక్త రే పామే నహీ ప్రాప్తి రే జీవనీ జరాయ జంపె నహీ జాల రే. పరోక్ష భక్త రే పామే నహీ ప్రాప్తి జరాయ జంపె నహీ జాల రే.
జీవని జరాయ జంపె నహీ జాల రే.
పూరణ థయాని రే ప్రతీతి నవ పడె ప్రాప్తి రే.
పరోక్ష భక్త రే పామె నహీ ప్రాప్తి
ધ્યાન રે.
દેવા હરી જાણી કરશે ધ્યાન રે.
રૂપયાનું પરે કે ઉરુદે રાખશે રે. જેને અણ દીઠે છે અનુમાન રે.
જેને અણ દીઠે છે અનુમાન રે.
હો રૂપ અનુપ રે કેવું રુદે રાખશે રે. અણ મળ્યાની રે અંતરે આજ્ઞા રે. પાલશે કઈ પેરે કરી પ્રીત રે.
પાલશે કઈ પેરે કરી પ્રીત રે.
ધર્મને ની મરે કેમ દ્રઢ ધાર છે રે પ્રતીતિ નવ પડે રે ગ્રંથના લેખક સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આવા શબ્દો લખે છે, જોકે ગુજરાતી ભાષા છે, કાંઈ ન સમજાય એવી પંડિતાઈમાં એ લખતા નથી, બહુ સીધું બધાને સમજાય એવું એકદમ સરળ લખાણ છે કે પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ. સ્વામીનો જે આશય છે એ એમની ઊંચાઈ ઉપર છે ને મારા તમારા નિમ્ન આશયોને બિલકુલ ટચ થયા વિના એની સ્થિતિએ ત્યાંથી એ ઉદ્ગાર આ નીકળ્યા કરે છે. એનો કહેવાનો એમ છે કે ભગવાન પ્રગટ મળવા જોઈએ, બસ આ એનો સ્વામીના હૃદયનો આશય છે. ભગવાન પ્રગટ મળવા જોઈએ, ભગવાનની પ્રગટ ભક્તિ હોવી જોઈએ, ભગવાન સાક્ષાત આપણી સામે હોવા જોઈએ, રહેવા જોઈએ, બોલવા જોઈએ, આમ એમનું કહેવું છે. એ વાત કેવી રીતે શક્ય હોય, ક્યાંથી મળે, કેમ થાય, એ કશું વિચાર્યા વિના એમણે તો મુક્ત કંઠે ડર્યા વિના આ લખ્યું છે. કેટલા આત્માઓને પ્રગટ ભગવાન મળે, ક્યાંથી મળે, કેમ મળે, એ બધા સવાલ છે. અને ઉપર જાતા કહી દીધું કે જીવની જરાય જંપે નહીં જાળ. જો પરોક્ષ ભજન કરશો તો તમારા અંતરની જે બધી વાસનાઓ છે, જ્વાળાઓ છે, બધી માયિક વિષયોની જે ભૂખ છે એ ઠરશે નહીં, નિર્વાસનિક નહીં થવાય. ભગવાન પ્રગટ જોઈ આવું એમનું કહેવું. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ ગીતાજીનો શ્લોક છે. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. સ્વામી જે કહે છે ને એવો જ આ શ્લોકનો ભાવ છે. વિષય આહા એટલે માયિક, શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ. જીવ પ્રાણી માત્રને સતત જેનું ચિંતન થયા કરે છે એ છે આ પાંચ વસ્તુ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. જેના વિના જીવન શક્ય નથી. કાં તો માણસ બાહ્ય એનો ઉપભોગ કરે, બાહ્ય ઉપભોગ જો ન પ્રાપ્ય હોય તો અંતરમાં એનું મનન કર્યા કરે. પણ પંચ વિષયના ચિંતન વિના જીવાત્મા એક સેકન્ડ પણ રહી શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે વચનામૃતમાં, જીવને પંચ વિષયના ચિંતન વિના એક પળ પણ ચાલતું નથી. અમદાવાદનું ત્રીજું વચનામૃત છે. આટલું બધું જીવને પંચ વિષય એ જીવન છે. પંચ વિષય એની સાથે ઓતપ્રોત છે. હવે આ વિષયોને છોડી દેવામાં આવે, મૂકી દીધા. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ. કોઈ દેહી નિરાહાર થાય, કહેતા પંચ જે આહાર છે, શબ્દ, રસ, રૂપને ગંધનો જે આહાર થઈ રહ્યો છે, આંખ રૂપનો આહાર કરે છે, કાન શબ્દનો આહાર કરે છે, ચામડી સ્પર્શનો આહાર કરે છે, નાસિકા ગંધનો આહાર કરે છે, અને જીહ્વા રસનો આહાર કરે છે. આ કોઈ જીવ આહારો છોડે, ઠીક છે, આંખ બંધ કરો એટલે રૂપ ન દેખાય, કાન બંધ કરો એટલે શબ્દ ન સંભળાય, નાક બંધ કરો એટલે ગંધ ના આવે. બહુ સારી વાત છે. છોડ્યું, નિરાહાર થયા, એટલે તમારી ઇન્દ્રિયો વિષયમાંથી પાછી વળી. તમારી ઇન્દ્રિયોને વિષયનો સંબંધ ન રહ્યો, સંબંધ કટ થઈ ગયો, છતાં તમારા અંતર આત્માને, તમારા મનને વિષયનો સંબંધ કટ થતો નથી. દાખલો એના માટે બહુ સરસ છે. ડૉક્ટર કહે કે તમને ડાયાબિટીસ છે. માણસ ગળ્યું નહીં ખાય, નિયમ લઈ લેશે, છતાં પણ એવું નહીં કહી શકાય કે એને ગળ્યું ખાવાની ઈચ્છા નહીં થાય. એ લાડવાનો ત્યાગ કરશે, જલેબીનો ત્યાગ કરશે, પણ લાડુ જલેબી પ્રત્યે પોતાને જે રસ છે એ રસનો ત્યાગ થતો નથી. પદાર્થનો ત્યાગ થાય છે, પદાર્થ પ્રત્યે જે રસ છે તમને એ છૂટે નહીં. શ્રાવણ મહિનો ચાલે છે, આપણે નિયમ લઈ લીધો કે મિષ્ટાન ન ખાવું, શ્રાવણ મહિનો આ ન ખાવું, શાક ન ખાવું, દૂધ ન ખાવું કે જે તે. એ તમે પદાર્થનો ત્યાગ કર્યો છે, પદાર્થ પ્રત્યેની પ્રીતિનો ત્યાગ નથી. તમને એ પદાર્થમાં રસ તો છે જ, પણ કંઈક ભયથી કે કંઈક નિયમથી કે કંઈક વિશેષ બીજી પ્રાપ્તિ માટે તમે આ પદાર્થનો ત્યાગ કર્યો છે. પદાર્થને છોડવા માત્રથી પદાર્થ પ્રત્યેનો રસ છૂટી જતો નથી. એ સમજવા જેવી બાબત છે. એટલે કહ્યું કે વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહાર માણસ થાય તો વિષયમાંથી ઇન્દ્રિયો પાછા વળે છે, વિનિવર્તંતે, નિવૃત્તિ પામે ઇન્દ્રિયો પદાર્થમાંથી. પણ રસવર્જમ, રસ રહી જાય છે, રસ છૂટતો નથી, પદાર્થ છૂટે છે. કે એનો રસ નાશ પામે કે નહીં. જીવને જે માયિક સુખોમાં રસ છે, માયિક પદાર્થોમાં જે પ્રીતિ છે, એનો નાશ થાય કે નહીં, તો કે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તંતે. કે એની એ વાસના પણ પરમ દૃષ્ટવા, પરમાત્માને સાક્ષાત પામીને, ભગવાનના સાક્ષાત દર્શન પામીને નાશ પામે છે. પણ પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થયા વિના પદાર્થ મૂકી શકાય છે, પદાર્થ પ્રત્યેની ભાવના, પ્રીતિ છોડી શકાતી નથી. પ્રીતિ, વાસના, વિષયો ત્યારે જ જાય છે જ્યારે પ્રગટ પરમાત્માની સાક્ષાત પ્રાપ્તિ થાય. એટલે કહે છે, પરોક્ષ ભક્તરે પામે નહીં પ્રાપ્તિ, જીવની જરાય જંપે નહીં જાળ. જરાય એની વાસના ઓછી થાય નહીં, ભલે ને ત્યાગ કરી દે, ત્યાગ કરી દેવો હેલો છે, પણ વૈરાગ કઠિન છે અને વૈરાગ વિના અંતે ત્યાગ ટકતો નથી. બહુ મહત્વની વાત છે. ઘરમાં ઝઘડો થાય, બે માણસને એકબીજાનો ત્યાગ કરી દેશ, એને કાંઈ વૈરાગ થયો છે અને એ ત્યાગ નભેશ નથી નભતો. બાપ દીકરાને ઝઘડો થાય તો થોડું ઘણું બોલે, પણ પાછા અંતે એ તો એક થઈ જ જાય છે. ત્યાગ વૈરાગ હોય તો ટકે છે. વિષયોનો ત્યાગ થાય છે, વિષયો પ્રત્યે વૈરાગ માણસને ત્યારે જ થાય છે જ્યારે સાક્ષાત ભગવાનનું દર્શન થાય. પ્રગટ ભગવાન વિના જીવની જરાય ઝાળ ઝંપતી નથી. વિષયો તરફની એની જે ઈચ્છાઓ, વિષય ભોગવવાની ભૂખ એ ન જાય. ભલે વિષય ન ભોગવે, ન ભોગવે એનાથી કોઈ મતલબ નથી. જીવનભર ન ભોગવે માં શું થઈ ગયું? સ્ત્રી પુરુષ ઝઘડો કરે તો પત્ની પિયર વહી જાય તો જીવનભર ભલે એને ન તેડે કે એને તો હું લાવવાનો જ નથી, એનો અર્થ એ નથી કે એને વિષયમાંથી અરુચિ થઈ ગઈ છે. ના રે ના, જીવનભર ભલે એને ન તેડી લાવે, એ તો એવું છે. કોઈને ડાયાબિટીસ થયો, જીવનભર એ ગળ્યું ન ખાય, ભલે ના ખાય, એનો અર્થ એ નથી થઈ ગયો કે એને વૈરાગ થયો છે. વૈરાગ કંઈ નથી થયો, કંઈક બીજો વાંધો છે. એને લઈને એનો ત્યાગ છે, બાકી એને પ્રત્યે એની આસક્તિ તો છે જ. એ રસ રહી ગયો છે. રસઃ અપી પરમ દૃષ્ટવા નિવર્તતે. સાક્ષાત ભગવાનને પામવાથી તે વિષયની ભૂખ કહેતા જીવનની જે ઝાળ તે જંપે છે. માટે પરોક્ષ ભક્તને સંપૂર્ણ નિર્વાસનિક થવાતું નથી. ભગવાનના સાક્ષાત દર્શન વિના, પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ વિના જીવ નિર્વાસનિક થઈ શકતો નથી એમ સ્વામી કહે છે. સ્વામીનો જે કહેવાનો આશય છે એ મેં મારા રીતે થાય એટલો સ્પષ્ટ કર્યો. તમે કઈ નિશાળના કે કક્ષાના માણસો છો એ જોયા વિના સ્વામી શું કહેવા માગે છે એ મેં રજૂ કર્યું છે. ખેર, મારી ભૂલ પણ થતી છે, પણ મને મનમાં એમ થયું કે જે હોય તે સ્વામીનો જેમ આશય છે એમ બોલવું છે. તમારે કામ આવે ન કામ આવે, પહેલા ધોરણના વિદ્યાર્થીમાં કદાચ કોલેજનું જ્ઞાન અપાતું હોય તોય ભલે, સ્વામી આમ કહેવા માગે છે. પૂરણ થયાની રે પ્રતીતિ ન પડે. જ્યાં સુધી ભગવાનનું દર્શન ન થાય, પોતાને માળા ફેરવીએ, ભજન કરીએ, પૂજા કરીએ, તિલક કંઠી કરીએ, બધું કરીએ, ધર્માદા દઈએ, દાન દઈએ, મોટા સત્સંગી છીએ, એકાંતિક ભક્ત છીએ એવી રીતની આપણી ખ્યાતિ સત્સંગમાં પ્રસિદ્ધ થાય કે ભાઈ તો ચુસ્ત છે, ક્યાંય પાણી ન પીવે, આમ બધી બરોબર વાત માન્ય, પણ ભગવાનનું સાક્ષાત દર્શન જો ન હોય તો સ્વામી કહે છે કે પૂર્ણ થયાની પ્રતીતિ ન પડે. પૂર્ણ થયાની પ્રતીતિ નહીં, નક્કી નહીં. હું નથી કહેતો, આ સંત કહે છે. એનું કારણ છે, હું એક તમને વાત કહું કે સત્સંગમાં ઘણા માણસો પોતાની રીતે ઠરાવ કરીને બેઠા હોય છે, કોઈની સાથે પોતાની વાત મેળવતા નથી અને મનમાં મનમાં નક્કી કરેલું હોય છે અને પૂર્ણ થઈ ગયા હોય છે. મારે કંઈ ખામી નથી, હું બરોબર છું, બધું જ પાળું છું, બધી ભક્તિ છે જ. અમે પધરામણીએ જઈએ ને પછી એમ કહીએ કે નિયમ લેશો, બધા જ નિયમ સ્વામીજી પાળું છું, કાંઈ નવું કોઈ બાકી નથી, બધું કરું, માળા કરું, દંડવટ કરું, જાગવાનું જ મારે સવારે 6 વાગે જાગવાનું જ. અમે કહીએ બધો કક્કો તમારો સાચો, અમારું સાંભળશો, કાંઈ આગળ વધવાનું બધું કરું છું ને, આપણે કોઈ વ્યસન નથી, સાંભળે જ નહીં ને આપણું. હું બરોબર છું, તમે હવે જવાનું શું લેશો? અમે તમને પધરામણીએ એટલા માટે લાવ્યા છીએ સ્વામીજી, અમારું ઘર પાવન થાય, કાંઈ નડતર હોય તો જાય. અને ઘરમાંથી નડતર કાઢીને બીજી નડતર અમારે લાવવાનું કોઈ પ્રયોજન નહોતું. ઓ નડતર ગઈને બીજી નડતર ઊભી ક્યાં થઈ? માટે હવે તમે જાઓ, આરતી ઠાકોરજીની થઈ ગઈ છે, ભેટ પણ અમે ધરી દીધી છે. આવો પ્રોબ્લેમ થાય છે. માટે મારો કહેવાનો અર્થ એ છે કે હું બરોબર છું એવું માનીને જે બેસી ગયા છે એનામાં કોઈ સુધારો શક્ય નથી. જે ગ્લાસ સંપૂર્ણ ભરેલો હોય એમાં એક પણ ટીપું પાણી વિશેષ સમાય નહીં. અધૂરો હોય તમે નાખો ને, પૂર્ણ ભરેલો ગ્લાસ હોય એમાં ટીપું નાખો તો એટલું ઢળી જાય. એમ ઘણાય સત્સંગમાં ભક્ત રાજ એવા પરિપૂર્ણ સ્થિતિએ બેઠા છે, એને પરિપૂર્ણ સ્થિતિ છે કે નહીં એ વાત જવા દો. એને માની લીધી છે, હતું ગધેડું ને એને ગાય માની લીધી, દોણું લઈને દોવા ગયા બે પાટું ખાધી, પણ એને એમ કે ગાય છે. એમ ઘણાને એમ થયું છે હું બરોબર છું, એ કોઈ વાત સમજે નહીં. પણ સ્વામી એમ કહે છે જ્યાં સુધી ભગવાનના સાક્ષાત દર્શન ન થાય ત્યાં સુધી કેને કારણે તમે માની લીધું કે હું બરોબર છું, મારામાં કોઈ ખામી નથી? પરમાત્માને પામ્યા નથી અને કેમ નક્કી કરી વાળ્યું કે મારામાં કોઈ ખામી નથી? તમારામાં કોઈ ખામી નહોતી તો ભગવાનનું સાક્ષાત દર્શન તમને કેમ નથી? ભગવાન તમને અખંડ તમારા આત્મામાં પ્રકાશમય મૂર્તિ દર્શન કેમ નથી દેતા? તમારી સાથે વાત કેમ નથી કરતા? તમે પરિપૂર્ણ છો તો કાંઈક તમારામાં ખામી છે. અને તમે કહેશો કે ખેર ભગવાનની એવી ઈચ્છા છે એટલે મને દર્શન નથી દેતા, બાકી મારામાં કોઈ કચાશ નથી. કારણ કે વચનામૃત લોયા 7માં એવી મહારાજે વાત કરી છે કે પરિપૂર્ણ જ્ઞાની કોને કહેવાય. ત્યારે કહ્યું કે ચિત્ત અચિત્તમાં પરમાત્માને સાક્ષાત અનુભવે એને જ્ઞાની ગણીએ. મુક્તાનંદ સ્વામીએ સવાલ કર્યો કે હે ભગવાન, ચિત્ત અચિત્તમાં રહેલા જે ભગવાન તે કદાચ માની કોલો કે સાક્ષાત દેખાતા ન હોય, પરંતુ હૃદયમાં એવી દઢ પ્રતીતિ હોય તો જ્ઞાની કહેવાય કે ન કહેવાય? ત્યારે ભગવાને ઉત્તર એવો કર્યો કે અંધારું ઘર હોય એમાં કોઠી હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, એ આપણે અંદર જઈએ તો સાક્ષાત ન દેખાય, પણ આમ આકાર આમ અણહાર આવે, કાંઈ કોઠી છે, અહીંયા ડબ્બો છે, એમ થોડી થોડો અણહાર આવે, એમ એને કાં તો કંઈક અનુભવ થયો છે અને કાં તો હવે થવાની નજીક છે, કંઈક એને થશે ચમત્કાર, કાં કંઈક થયો છે, તો જ આવી દઢ પ્રતીતિ હોય, નકર હોય નહીં. માટે એવાને પણ જ્ઞાની કહેવાય, વાંધો નથી. એવો ઉત્તર ગોળ ગોળ કર્યો. પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત એમને ઊભો રહ્યો કે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ વિના કોઈને જ્ઞાની ન કહેવાય, કોઈને પરિપૂર્ણ ન કહેવાય. એ થાય ત્યારે જ્ઞાની અને થાય ત્યારે પરિપૂર્ણ. બાકી માળા કરો, ધ્યાન કરો, ભજન કરો, ધૂન કરો, મંદિર આવો, ધર્માદા કરો, જે કરવું એ કરો, પણ બરોબર છું એમ માની લેવાનું કોઈ કારણ નથી. બરોબર હોય અને 24 કલાક અખંડ આત્મામાં ભગવાનનું દર્શન હોય એવું સ્વામીનું કહેવું છે, એને પ્રગટ ભગવાન મળેલા હોય, બસ એ બરોબર. પૂર્ણ થયા ની રે પ્રતીતિ ન પડે. પરમાત્મા મળ્યા નથી પૂર્ણ કેવી રીતે થઈ ગયા? કોણે કીધું? સંશયવત રહે સદાકાળ, સદાકાળ સંશયવત રહે. એ ગમે એમ ભલે ને વાત કરે, ગમે એમ તમારે એને બોલવું એમ બોલે, જેમ રહેતા હોય એમ રહે. માણસ કોઈ છે ને આમ નબળી વાત કરો એમ ટેવાયેલા ન હોય, ફડાકા મારે બધા. પણ સ્વામી કહે છે કે એને પૂર્ણ થયાની પ્રતીતિ ન પડે, સંશયવત રહે સદાકાળ. વાતની વાતે સંશય થાય, પણ સત્સંગમાંથી ઉપલગ ઉપલગ સાંભળ્યું હોય કે સંશય ન રાખવો, નહીં તો નિષ્ઠા ન કહેવાય. એટલે પોતાને એમ થાય કે જો સંશય છે એવી કાંઈ વાત કરીશું તો પાછા આપણે નિષ્ઠા વિનાના ગણાશું, એટલે બળભરી વાત કરે, શું છે આમ તેમ. પણ હૃદય ડગી જાય ત્યાં સંશય થઈ ગયો કહેવાય. પછી તમે બોલો નહીં, બણગા જોરથી ઉપરથી બીજી રીતના મારો, એને કરીને કાંઈ સંશય વિનાના છો એમ કેમ કહી શકાય? સંશય તો દિલની વાત છે, સંશય તો દિલમાં થાય છે, પછી વાણીથી કબૂલો ના કબૂલો એનો મતલબ શું છે? નિષ્ઠાવાદ જબરજસ્ત છે અને નિષ્ઠાવાન થવું એ જ અગત્યનું પાયાનું કામ છે. નિષ્ઠા આવી તો કશું બાકી રહેતું નથી, પણ માણસને એવી નિષ્ઠા દુર્લભ છે. ગોપાલ સ્વામીએ નિષ્ઠાનું સ્વરૂપ કહ્યું છે કે ભગવાનની નિષ્ઠા કોને કહેવાય. ત્યારે સ્વામી કહે છે કે સમુદ્રમાં વહાણ જતું હોય અને અલાઉન્સ થાય કે હવે દરિયામાં ડૂબવાનું છે, તમે તમારા ઈષ્ટદેવને યાદ કરી લ્યો, અને ખ્યાલ આવતાની સાથે જેમ બેઠો હોય એમ જ બેઠો હોય, જેનામાં કોઈ ફેરફાર વિચારોમાં ન થાય, કોઈ બીક ન હોય, કાંઈ તકલીફ ન હોય, પડશે શરીર પડશે, આવી રીતનું જેનું જીવન હોય એને નિષ્ઠા કહેવાય. વળી સ્વામીએ એવી વાત કરી કે પોતે અતિશય માંદો પડે, કોઈ સેવા ન કરે અને હેરાન હેરાન થઈ જાય તો પણ મનમાં જરાય મૂંઝાય નહીં અને ભગવાનનું દૂરપણું મનાય નહીં, એને ભગવાનની નિષ્ઠા કહેવાય. વળી વાત કરી કે વગડામાં જતા હોઈએ અને એકલા રહી જઈએ અને ત્યાં હાલી ન શકીએ, તકલીફમાં આવી જઈએ, તો પણ ભગવાનનો સહેજય અવિશ્વાસ ના આવે અને મનમાં ક્યાંય એવો સંકલ્પ થાય જ નહીં કે હે ભગવાન આ તમે શું કરો છો, કાંઈ નહીં. એને એક વાત નક્કી હોય કે ભગવાન મારી સાથે છે, મારું ભલું કરવા જ બેઠા છે, જે કાંઈ થાય છે તે મારા હિતમાં જ થાય છે, પ્રભુ કોઈ દિવસ મારું બગાડે જ નહીં, અને ભગવાન મારાથી અણુ માત્ર દૂર નથી, હું ભગવાનથી અણુ માત્ર દૂર નથી, એમ જેને હરપલ રહે અને આમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ શંકા ઉદ્ભવે જ નહીં દિલમાં, શંકા થાય ને ટાળે એ કસર છે, થવી જ ન જોઈએ, ખલાસ. એક વાર ભગવાન સ્વામિનારાયણ કે આ લીમડાનું વૃક્ષ છે એટલે લીમડો, આ આંબાનું વૃક્ષ છે એટલે આંબો, ઊંઘમાં પૂછો, જાગૃતમાં પૂછો, એને ક્રોધ વ્યાપ્યો હોય ને કોકની અરે ઝઘડતો હોય ને એ વખતે પૂછો કે આ આ આ લીમડો છે કે થોરિયો છે, તો કે લીમડો છે. કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, લીમડો એટલે લીમડો, એમાં કોઈ સંશય જ નહીં. એમ જેને દિલમાં ક્યારેય ડગમગાટ જ ન થાય, રંચ માત્ર ડગમગાટ નહીં, આનું નામ નિષ્ઠા કહેવાય. દિલ હલી જાય અને પછી હરખું બેહાડો, હલી જાય ને પછી બેહાડો એટલી કસર જાણજો, પછી હરખું બેહી જાય છે એટલા મહદ ભાગ્ય છે, પણ કદી હલી ગયું ન બેઠું તો. માટે નિષ્ઠાની વાત બહુ જબ્બર છે, અને એવી નિષ્ઠા તો એકવાર ભગવાનને તમે જોઈ લો ને પછી થાય છે. એકવાર સાક્ષાત દર્શન થઈ જાય ભગવાનનું, ભગવત કૃપાથી અનુભવાઈ જાય પરમાત્મા, એની નિષ્ઠામાં પછી ખામી ન પડે, કારણ કે એને તો અનુભવી લીધું છે. શાસ્ત્રમાં લખેલી વાતો, મહાપુરુષોના પ્રવચનો કે બીજી ત્રીજી વાતો બધી સાંભળી એ તો સાંભળી, પણ મેં મારી આંખે ભગવાન જોયા, મને દર્શન થયું છે સાક્ષાત. જે માણસ પોતે ભૂત ભાળી ગયો હોય એને લાખ ઢોલ વગાડીને તમે એમ કોઈ ભૂત નથી એ ન માને, એમ કે તમને ભટકાણું નથી એમ જ કે એ ન માને, એ તો એમ કે પણ મેં મારી રીતે અનુભવ્યું છે, મેં જોયું છે એમ એમ કે માને નહીં તમારું. એમ ભગવાન એકવાર જેને સાક્ષાત જોયા એને આખી દુનિયા આવીને એમ કે ને ભગવાન જેવું કાંઈ નથી, તો એ ન માને, એને ખબર છે નથી એમ કેમ કહો છો. આપણે દાળ ભાત રોજ રોટલા શાક ખાઈએ છીએ, કોઈ આપણને એમ આવીને કે દુનિયામાં દાળ ભાત રોટલા શાક જેવું કાંઈ છે જ નહીં, તમે માનો? તમે તો એમ જ કહો ને, પણ રોજ અમે જમીએ છીએ, તમે નથી એમ કેમ કહો છો? બાડા છો, ક્યાં દેશના છો, ક્યાંના છો, માણસ છો કે પશુ છો, શું છો? દાળ ભાત રોટલા શાક રોજ અમે ખાઈએ છીએ, રોજ દેખીએ છીએ, એનો રોજ સ્વાદ લઈએ છીએ, અને એ દુનિયામાં નથી એમ કેમ બોલો છો? વાત ગળે ઉતરે આપણને? એમ જેણે ભગવાનને જોયા હોય, દર્શન પામ્યા હોય, રોજ દર્શન થતા હોય, રોજ ભગવાનનું સુખ જે માણતા હોય, આપણે જેમ ભોજન રોજ કરીએ છીએ એમ, એમ જેને ભગવાન સાથે એકતા હોય એને તમે દુનિયા આખીમાંથી વાતું લાવીને મૂકો ભગવાન જેવું કાંઈ નથી, એને વાત ગળે ઉતરે? આનું નામ નિષ્ઠા છે. એને સંશય કોઈ ન હોય, ગમે એવા પુસ્તક લાવીને મૂકો નહીં. પણ જેને સાક્ષાત ભગવાનનો અનુભવ નથી એને છે ને પૂર્ણ થયાની પ્રતીતિ ન પડે, સંશયવત રહે સદાકાળ, એવું સ્વામી કહેતા હોય એવું મને લાગે છે. આ મેં મારી રીતે કર્યો અર્થ. પછી સ્વામી શું કહેતા હશે એ જેમ છે એમ તો સ્વામી જાણે, બાકી શ્રીજી મહારાજ જાણે. પણ અદ્ભુત છે, પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે, જીવની જરાય જંપે નહીં ઝાળ, પૂર્ણ થયાની રે પ્રતીતિ નવ પડે રે, સંશયવત રહે સદાકાળ. મારા મનમાં એક વાત એવી રહે છે, આગળ જે ભક્તો થયા એ બધાય ભગવાનના સાક્ષાત દર્શન માટે તલપાપડ હતા, એમણે એને માટે આરાધના કરી, તપ કર્યું, કોઈ ઘરબાર મૂકીને વયા ગયા, કોઈ સાધના કરી, કોઈ મોટા સંત પાસે ગયા અને ખૂબ ખૂબ એમણે મહેનત કરી છે. શા માટે? ભગવાનના સાક્ષાત દર્શન માટે. તો આજકાલના હું તમે એવે રસ્તે જણાતા નથી. તમારી મારી સમજણ શું છે કે મહાપુરુષના જીવન સાથે જીવન મળતું નથી. મારા વિચારો છો, તમને અનુકૂળ આવે ના આવે એ હું કંઈ વિચાર્યા વિના બોલું છું. તમને એક જ દાખલો દઉં કે આપણા મુક્તાનંદ સ્વામી, જેને આપણે સત્સંગની માં કહીએ છીએ, હમણાં સભામાં મુક્તાનંદ સ્વામીનું સવારમાં કથામાં આખ્યાન આવ્યું. તો મુક્તાનંદ સ્વામી એ ઘરબાર છોડીને નીકળી જાય છે. હવે નીકળી જવાની પાછળ એના જીવનમાં એવું લખવામાં આવ્યું કે એ બે ચાર સંતો સાથે ફર્યા, ઘરેથી નીકળ્યા એનું કારણ એ સંતોને એણે કહ્યું. તો સૌ પ્રથમ તો વાંકાનેર ગયા, પછી ધાંગધ્રા ગયા, પછી મોરબી ગયા, પછી સરદાર આવ્યા. તે તે જગ્યાએ મોટા મોટા સંતના નામ સાંભળેલા ત્યાં ગયા. એમણે ત્યાં જઈ એમની સેવા કરી, એમને રાજી કરી અને જ્યારે સંતે એમ કહ્યું કે તમારે શું ઈચ્છા છે, ત્યારે એમણે બે બાબત બતાવી કે એક તો હું દ્રઢ નિષ્કામી થાઉં અને બીજી મને પ્રગટ ભગવાન મળે. એટલા માટે મેં પત્ની મૂકી, મા બાપ મૂક્યા, એમને એક દીકરી હતી, એ દીકરીને પત્ની બધું મૂકી ઘરબાર છોડી અને નીકળ્યા હતા. આ કારણ એણે બતાવ્યું કે હું દ્રઢ નિષ્કામી બનું અને મને પ્રગટ ભગવાન મળે. આ વાત એણે કરી. હવે એ મુક્તાનંદ સ્વામી, એમનું નામ મુકુંદાસ હતું, પોતે બ્રાહ્મણ હતા, આ મોટા મોટા સાધુ પાસે રહેતા. એમણે કહ્યું કે તમને મહંત બનાવી દેવી જગ્યાના, તમને આમ કરી દેવી તેમ કરી દેવી, અને પોતે જે તે સ્થાનમાં રહેતા ત્યાં મંદિરમાં પૂજારી તો હતા જ, મૂર્તિઓની સેવા કરતા, છતાં પણ મહા નિષ્કામી બનું અને સાક્ષાત ભગવાન મળે આ આશા એમની લોપાણી નહીં. એ શરૂ જ રહી. છેવટે થાક્યા તો એક કૂવો હતો, એની બાજુમાં ઝાડ હતું, ઝાડ માથે ચડી અને કૂવામાં પડી અને પોતે દેહ પાડી દેવા તૈયાર થયા. એ કે દ્રઢ નિષ્કામી ન થઈ શકાતું હોય અને સાક્ષાત પ્રગટ ભગવાન જો ન મળતા હોય તો જીવીને શું કામ છે, દેહ પાડી દેવો. અને એ જ વખતે આકાશવાણી થઈ, મરશો નહીં, સરદાર જાઓ ત્યાં તમને સાક્ષાત ભગવાન મળશે. એટલે સરદાર આવ્યા, ત્યાં એને રામાનંદ સ્વામીનો યોગ થયો. રામાનંદ સ્વામીના યોગ દ્વારા એને ભગવાન સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન મળ્યા અને પછી સહજાનંદ સ્વામીના આશીર્વાદ થયા અને એમનો મનોરથ પૂરો થયો. હવે કોઈ શંકા કે સંશય ના રહ્યો, પ્રગટ ભગવાન મળી ગયા, કામ પૂરું થઈ ગયું. તો મારો સવાલ એ છે, આ મુક્તાનંદ સ્વામી સાક્ષાત ભગવાનને પામ્યા પહેલા કેમ જીમ્પ્યા નહીં? ત્યાગી થઈ ગયા હતા, મહંત થયા હતા, પૂજારી હતા, સેવા કરતા હતા, બધી વાત હતી, પણ એને શાંતિ જ ન થઈ. પરોક્ષ ભક્તરે પામે નહીં પ્રાપ્તિ, જીવની જરાય જંપે નહીં જાળ, પૂર્ણ થયાની રે પ્રતીતિ નવ પડે, સંશય વત રહે સદાકાળ. એ તો પ્રગટ ભગવાન મળે પછી શાંતિ થાય, એમ એમનો મત છે. મુક્તાનંદ સ્વામીનો મત જ આ છે, અને આપણા મતમાં ફેર પડે છે. આપણે મોટી મોટી ગમે તે વાતો કરીને પણ બસ માની લીધું છે, મારી ઠોકીને, કે આપણું પૂરું થઈ ગયું છે. બીજાને પ્રતીતિ પડતી નથી, એને પૂરું થઈ ગયું એની, અને એ પોતે વાત કરે છે કે આપણું કલ્યાણ થઈ જ ગયું છે, હવે બીજાના કલ્યાણ કરીએ. તમને કેવી રીતે મનાય છે? અડખે પડખે વાળાને તમારું કલ્યાણ થઈ ગયું છે એની પ્રતીતિ નથી. પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ માની લેવું એ પણ મૂર્ખાઈ જેવું લાગે છે. આગળ કોઈએ માન્યું નથી. એક પછી એક વાત લ્યો. રામાનંદ સ્વામી ઘર છોડી નીકળ્યા, મેં કાલ વાત કરી હતી, એક જ વાત કરતા પ્રગટ ભગવાનનું દર્શન થાય. એ બહુ જગ્યાએ ફર્યા, પ્રગટ ભગવાન મળ્યા, પૂજામાં સાક્ષાત દર્શન દેવા લાગ્યા, ત્યારે નિરાશ થઈ. એમ આગળ જે જે ભક્તો થયા એ બધાની કથા એમ જ છે. એમણે કોઈએ મોક્ષ માટે પ્રયાસ નથી કર્યો, એમણે કોઈએ એવો વિચાર નથી કર્યો કે આમનામ ભજન કરીને અંતકાળે ભગવાન ધામમાં તેડી જશે, એવી વાત જ નથી આવતી. એ તો હમણાંથી કંઈક શરૂ થઈ ગઈ આપણે જોર જોરમાં, કે ગમે એમ જિંદગી આખી દાંડિયા ડફ કરવું ને છેલ્લે ભગવાન ધામમાં લઈ જાય. આમની અરે મળતું નથી. નિષ્કળન સ્વામીના આ લખાણ સાથે વાત બેહતી નથી આવતી. તમે શું સમજતા હશો એ તો મહારાજ જાણે. સ્વામી કહે છે, મુખોન મુખરે મળ્યા નથી નાથજી, કેવા હરિ જાણી કરશે ધ્યાન. જેને સાક્ષાત મુખોન મુખ ભગવાન નથી મળ્યા એ કેવા જાણીને ધ્યાન કરશે? ભાળ્યા વિના હેનું ધ્યાન કરશે? રૂપ અનુપ રે કેવું હૃદય રાખશે, જેને અણદીઠે છે અનુમાન. અણદીઠે અનુમાન છે ભગવાન આવા છે. રૂપ અનુપમ હૃદયે કેમ ધારશે? એને ભાળ્યું છે, જોયું છે, તે ધારશે કે શું? ગજબની ચોટ મારે છે. આવું લખાણ લખનારાને કેટલા ધન્યવાદ દેવા ઘટે છે. કેમ જે આવું લખે કોણ? આવું લખી ન શકે બધાય. જેને ભગવાન સાક્ષાત મળ્યા હોય એ જ આમ લખે, બીજા કેમ લખે? લખવા જાતાય કલમ નો હાલે. માણસ માત્ર લખે ત્યારે એવું લખે પોતાનો બચાવ હોય. આને તો લખ્યું કે અમને તો ભગવાન મળ્યા છે, પણ જેને નથી મળ્યા એ કેમ ધ્યાન કરશે? જોયા નથી ને ધ્યાન કરવાનું, અનુમાન કરે એવું લખે છે. જોકે વહમ પડે એવું છે, મુશ્કેલી થાય એવું લખાણ છે. કેમ જે આ લખાણને જો સત્ય માનીને જીવનમાં આચરવામાં આવે તો ઉપાધિ પહેલી ઈ શરૂ થાય. કઈ? કે ભગવાન નથી મળ્યા, ભગવાન નથી મળ્યા, અને હું આપણે કરીએ છીએ. માટે કેડ પહેલી ઈ બાંધે કે ભગવાન તમે એકવાર દર્શન દો, ધ્યાન શું કરવું તમને ભાળ્યા વિના? અને પછી ભગવત દર્શન માટે એ આરાધના તપશ્ચર્યા કરે. જેમ શતાનંદ સ્વામી મિથિલા નગરીમાં જન્મી ભણી અને તરત મા બાપ કુટુંબ પરિવાર મૂકી બદ્રિકાશ્રમે યાત્રા આવી ગયા, અને હિમાલયના પહાડમાં એ બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા લગાવી 6 મહિના એને કંદમૂળ ખાઈને આરાધના સતત કરી, તારે કાર્તિક સુદ પ્રબોધની એકાદશીની વહેલી સવારે ભગવાનને સાક્ષાત દર્શન દીધું. આ ભગવાન મળ્યા, હવે કામ પૂરું. પણ ભગવાન મેળવવાની ધગશ આપણને સહેજે જાગતી નથી. એનો મતલબ એ છે કે આપણા જ્ઞાનમાં કંઈક ગોટાળો છે. આપણી સમજણ કંઈક એવી રીતની છે કે જેમાં આપણે આમનામ લહેર કરીએ તોય કલ્યાણ થાય, કોઈ તકલીફ કલ્યાણમાં ના પડે, એવી રીતનું ફીટ બેહાડી દીધું છે અમે તમે ભેગા મળીને. અને આગલા ભક્તો સંતોના આખ્યાન જોઈએ છીએ તો ભગવાન મેળવવા માટે એ લોકો ઝઝુંબ્યા છે, અને ભગવાન સાક્ષાત મળ્યા પછી કોઈ ગૃહસ્થ આશ્રમમાં કે કોઈ ત્યાગ આશ્રમમાં રહ્યા છે. એવું ને એવું તમે આખ્યાન સાંભળો તો દાદા ખાચરના પરિવારનું છે. હેબલ દરબાર અને એનું કુટુંબ કાયમ શ્રાવણ માસમાં ગીતાની કથા ઘરે બેસાડતા, બ્રાહ્મણ બોલાવી અને ગીતા વંચાવે. અને ગીતામાં શ્લોક આવ્યો કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે હે અર્જુન હું ધરતી ઉપર જન્મ લઉં છું, યુગે યુગે સંભવામી. ત્યારે એવલ દરબાર વાત કરે છે એમના પરિવારને કે આજ ધરતી ઉપર એવો કાળ છે કે ભગવાનને ક્યાંક અવતાર લેવો પડે. કેમ જે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે પ્રભુ પ્રગટે છે એમ કહ્યું છે. તો આગળ ઉદ્ધવજીએ ધરતીમાં 20,000 રાજાઓને સત્સંગ કરાવ્યો, પછી ઉદ્ધવજી ગયા, એ બધો સત્સંગ છીનભીન થયો, પછી ધીરે ધીરે શંકરાચાર્ય થયા, નિંબાર્ક થયા, પછી વલ્લભાચાર્ય થયા, મધ્વાચાર્ય થયા, અને પછી હમણાંના કાળમાં કહે છે કોઈ મોટા પુરુષ જણાતા નથી એને કારણે ધરતી ઉપર એટલો બધો અધર્મ અને વાવાઝોડું ચાલે છે કે આ કાળ એવો છે કે ગીતામાં ભગવાને કહ્યું છે ધર્મની જ્ઞાની થાય ત્યારે હું જન્મ લઉં છું. અત્યારે ધર્મની જ્ઞાની જ થઈ ગયેલી છે, માટે ભગવાનને જન્મ લેવો જ જોઈએ અને કદાચ જન્મી પણ ચૂક્યા હશે એમ અભલ દરબાર એમના પરિવારને વાત કરે છે. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે ધરતી ઉપર ક્યાંક જો તમે પ્રગટ થયા હો તો હે ભગવાન આય ગઢડા આવી અમને દર્શન દો. એવામાં સરદારે સમયા જન્માષ્ટમીનો કરી અને માચા ખાચર કારિયાણીના એભલ દરબાર એના મિત્ર હોવાથી ગઢડે આવ્યા. ત્યારે એને પૂછ્યું કે આવા ચોમાસાના દિવસોમાં તમે ગામત્રા ફરો છો? એ જમાનામાં ચોમાસામાં કોઈ ગામત્રા ન કરતું, રસ્તા બંધ થઈ જતા. ક્યાં ગયા હતા? તો કે સરદાર મારા ગુરુ આવ્યા હતા, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યાં ગયા હતા. તમારા ગુરુ કોણ? તો કે સહજાનંદ સ્વામી. તો કે તમે જેને ગુરુ કર્યા હોય એ મહાન હોય, કેમ જે આપ જેવા બુદ્ધિશાળી માણસ સામાન્યને ગુરુ કરે નહીં, માટે સહજાનંદ સ્વામીનું જીવન કહો. ત્યારે એમણે વાત કરી કે છપૈયામાં જન્મ એમના આ ચરિત્ર છે. વાત સાંભળતા અભલ દરબારને દાદા ખાચર, એમનો દીકરો અને એમની 4 બહેનો, મોટીબા, લાડુબા, નાનીબાન પાંચાળી, અને એમનો સાળો ગાલો, અને એમના બેન સોમબાઈ, આ બધાને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ભગવાન છે એવો નિશ્ચય થઈ ગયો. અને પછી તો કહ્યું કે ભગવાન અમને કેમ મળે? તો કે મારે ત્યાં આવવાનું, મને વરદાન આપ્યું, તો તમારે ત્યાં આવે તો અમને તત્કાળ સમાચાર આપજો. પછી સરદારથી ભગવાન કારિયાણી ગયા એટલે માણસ મોકલ્યો ગઢડે અને એમને તેડાવ્યા, અને એ લોકો કારિયાણીમાં ભગવાનને મળ્યા, ગઢપુરવાસીઓ, અભલ દરબાર, દાદા ખાચર વગેરે, અને ભગવાનને સાથે લીધા પછી જ ગઢડે ગયા. અને પછી ગઢડામાં ભગવાનને પોતે એક મકાન કરી આપ્યું, એને અક્ષર ઓરડી કહેતા, અને ત્યાં ભગવાનને જીવન પર્યંત રાખ્યા, ગઢડેથી નીકળવા દીધા નહીં, એવા ભગવાનને વશ કર્યા. પણ પ્રગટ ભગવાન મળ્યા વિના એમને ક્યાંય હક હતું નહીં, અને આપણને કેટલી બધી શાંતિ છે. એ બધા ભક્તો અને આપણે કઈ ફેર પડ્યો હોય એવું લાગે છે, મગજમાં આવતી વાત નથી બે થી. આ ગ્રંથો જોતા આપણને કેમ એમ થયું? અદભુત લખ્યું છે કે મુખન મુખરે મળ્યા નથી માવજી, કેવા હરી જાણી કરશે ધ્યાન, રૂપ અનુપમ રે કેવું હૃદય રાખશે, જેને અણદીઠે છે અનુમાન. તમને સમજાય સ્વામીનો આશય કે સ્વામી આ કહેવા માંગે છે. અણમળાની રે અંતરે આજ્ઞા, પાળશે કઈ પેરે કરી પ્રીત. ભગવાન મળ્યા જ નથી, આજ્ઞા કેમ પાળશે? ધર્મને નિમરે કેમ કરી દઢ ધારશે, જે નથી જાણતા હરિની રીત. કેવી રીતે ધારે ધર્મ નિયમ? અદભુત લખે છે. વળી લખે છે, વણ દીઠે વાત રે વદને શું વદશે રે, નથી આવ્યા દયાળુ દીઠા માય રે,
નથી આવ્યા દયાળુ દીઠા માય રે,
નિષ્કુળાનંદ રે નમળેલ નાથ ના રે,
નિષ્કુળાનંદ રે નમળેલ નાથ ના રે.
કાંઈ રે પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે
પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ
જીવની જરાય જંપે નહીં ઝાળ રે યાની રે પ્રતીતિ મવ પડે
પુરાણ થયાની રે પ્રતીતિ મવ પડે
સંશયવત રહે સદા કાળ રે
સંશયવત રહે સદા કાળ રે
ભગવાન એને ભાળ્યા નથી વણ દીઠે વાત રે વદને શું વધશે ભગવાનને ભાળ્યા નથી એ શું વાતું કરશે ભગવાન આવા હોય તેવા હોય આમ હોય એની રીત આમ હોય એને ભાળ્યા વગેરે વાતું કરશે એમને અટકળે વણ દીઠે વાત રે વદને શું વધશે નથી આવ્યા દયાળુ દીઠામાં કેવું લખે ભગવાન ભાળ્યા નથી ને ભગવાનની વાતું કરશે એ કથા કેવી રીતે કરશે કેમ એ શું કરશે ગજબનું લખે નિષ્કુળાનંદ રે ન મળેલ નાથના જે નાથના મળેલ નથી પરમાત્માને પામેલ નથી તેને ધર્મ નિયમમાં ન રહેવાય કાંઈ કે જરાય ન રહેવાય એ શું રહે ધર્મ નિયમમાં પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ માટે ભગવાનનો અપરોક્ષ અનુભવ અનિવાર્ય છે લ્યો ટૂંકા શબ્દમાં કહી દઈએ જીવનકાળ દરમિયાન પરમાત્માનો અપરોક્ષ અનુભવ અનિવાર્ય છે થવો જ જોઈએ સાક્ષાત અનુભવ ભગવાનનો થવો જોઈએ ભગવાનના દર્શન એ થવા જ જોઈએ ભગવાનની મુખોમુખ આજ્ઞાઓ અને મુખોમુખ પરમાત્મા સાથે મળવું અને એની વાત સાંભળવી એમની રીતભાત બધી જોવી એમના દર્શન એમનો સ્પર્શ એ બધું જીવનકાળ દરમિયાન થઈ જવું પડે મરી જશે ત્યારે ભગવાન તેડવા આવશે ને ધામમાં જશે એ વાત હારી છે તેમ છતાંય આની આગળ એ વાતની કોઈ કિંમત નથી પણ આ કક્ષાના આપણે નહીં હોવાથી એ વાત પકડીને બેસી ગયા છે કેમ છે હમણાં તો કઈ કરવું નહીં ને અને આ વાત જો પકડીએ નિષ્કુળાનંદ સ્વામી વાળી તો અત્યારે જ કેડ બાંધવી પડે અને ઓલામાં શું મરતા સુધી ધંધા પાણી વિષય ભોગ ખાન પાન લહેર થાય અને છેલ્લે ભગવાન આવીને તેડી જાય એટલે કઈ ઉપાધિ નહીં પણ સ્વામી કે છે કે સંશય વત રહે સદાકાળ જેવા જોઈએ એવા નિસંશય ન થવાય પ્રતીતિ ન પડે એ તો ભાળી ગયો એકવાર ભગવાનને અનુભવી ગયો એટલે પ્રતીતિ લોઢા જેવી તમારે સમજ્યા હીરની ગાંઠને ઉપર તેલનું ટીપું અત્યારે આપણે પ્રતીતિ તો ખરી જ પણ ખરા વખતે દિલ ડગે સેટ ડોલે તમને દાખલો દઉં કે જેતપુરના કડવીબાઈને એના સગાવાલા બહુ હેરાન કરતા હતા જીવા જોશીની દીકરીને ગામમાં જ પરણાવ્યા હતા પણ બધો કુસંગી કાફલો આખો એનો ધણી એવો એનો ધણી તો એની માથે ઢોલિયાનો પાયો નાખીને માળો હુવે લસણ ડુંગળી ન ખાય આ દીકરી તે રોટલામાં ઉપર સોપડે ને પાણીને ગોળામાં નાખે પરાણે ખવડાવો એમ ન કેમ ખાવ આવી રીતે એને કંદડતા હતા એક દિવસ બે દિવસ એમ કરતા એને ખાધું નહીં એટલે સાત દિવસના ઉપવાસ થયા સાતમે દિવસે ભગવાને એને સાક્ષાત રાત્રે દર્શન દીધા ત્યારે પગ પકડીને રોવા જ માંડી મહારાજ કે તારી ઈચ્છા શું છે કે મહારાજ મારે આ જમપુરીમાં રહેવું નથી મને અહીંથી લઈ જાઓ કે તારે ક્યાં જવું છે તો કે મારે ગઢડે રહી મોટી બાની સાથે ભક્તિ કરવી હું ત્યાં રહીશ બૈરાઓ ભેળી રહીને ભજન કરીશ તારે મહારાજે એમ કહ્યું કે તું તો સવારે ભાદર નદીના પૂરમાં પડજે એટલે આ આજ્ઞા ગાભા કાઢ નાખે એવી આજ્ઞા કરીને પહેલો પ્રશ્ન કડવીબાઈ એ કર્યો કે મહારાજ ભાદર નદીમાં ટીપું પાણી નથી, તમે પૂરમાં પડવાનું કહો છો. મહારાજ કે સવારે બે કાંઠે નદી આવશે, તું પાણી ભરવાને બાને જજે અને પૂરમાં ઝંપલાવી દેજે. તો સારું, હવે જોજો ગજબની વાત છે. એને તો એના ઓરડામાં રાત્રે સાક્ષાત ભગવાને દર્શન દીધા. ભગવાને પોતે પ્રગટ થઈને કહ્યું, મનુષ્ય દેહમાં નહીં, ન્યા જ પ્રગટ થઈ. હવે સવાર થયો તો એક વાત તો સાચી પડી, આગળ ઉપર વરસાદ થયો અને નદી બે કાંઠે આવી અને અવાજ આખા ગામમાં સંભળાય, ખાળા લાલાલ ભાદર નદી. એક વાત તો પાકી થઈ ગઈ કે મહારાજે કહ્યું તો સવારે નદી આવશે, એટલે સત્ય થઈ ગયું. દર્શન દીધા એ સત્ય, નદી આવી એ સત્ય. બેડું લઈને પાણી ભરવા ગઈ ને જ્યાં પૂર જોયું અને એ હિલોળા લે, જીવ ડગી ગયો. હા હા, આમાં કેમ પડાય. મહારાજે કહ્યું તું પડજે, હું ત્યાંથી તને ગઢડે લઈ જઈશ. કેમ પડાય, કે સંશય થઈ ગયો. જો આ તકલીફ છે આપણે, અત્યારે બધી નિષ્ઠા બરોબર ના ન પડાય કોઈને, કારણ કે કોઈની નિષ્ઠા ઉપર પ્રહાર ન કરાય. ભગવાનની નિષ્ઠા બધાને છે, હું કાંઈ એવું નથી કહેતો કે આપણને કોઈને ભગવાનમાં પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, માનતા નથી. પણ આવે વખતે આમ સહેજ થઈ ગયું, એ કચાશ કહેવાય. એ કડવીબાઈની કચાશ નીકળી. સાક્ષાત દર્શન, સાક્ષાત વાત, કયું ખવારે પૂર આવશે, પૂર પણ આવ્યું એ પ્રતીતિ થઈ, તું પડજે હું તને બચાવી લઈશ, તોય એમ થઈ ગયું આમાં. અને ત્યારે ભગવાનને એમ થયું કે ડગી ગઈ અને તરત ત્યાં દર્શન થયા. આમ હાથ કર્યો, હાજર છું, માથે ધુક્કો પાણી, અને કાંઠે માણસ ઉભેલું અને બાઈએ દોટ મૂકી અને પૂરમાં પડી. ત્યારે ગામના કે ફલાણાની વહુ પાણીમાં પડીને આપઘાત કરી ગઈ, એમ વાત થઈ. અને ભગવાન સ્વામિનારાયણે એને સીધી હામે કાંઠે કાઢી, ત્યાં વેલડું ઊભું રખાયેલું, એને વેલડામ બિહારી, એની ગઢડે આવી. ગામ આખું જાણે મરી ગઈ અને એ ગઢડે આવી અને મોટીબાના ભેળા રહ્યા અને ભક્તિ કરતા હતા. પણ એક દિવસ મહારાજ કે આ તમે આટલા મહાન ભક્ત અને તમારું નામ તમારા મા બાપે કડવીબાઈ પાડ્યું તો સારું નથી લાગતું. તો મહારાજ કે હું શું કરું, મારા બાપાએ પાડ્યું એવું પડ્યું. મહારાજ કે અમે તમારું નામ પાડીએ. તો પાડો. તો કે આજથી તમારું નામ રામબાઈ. તો કે બહુ સારું. એને મોટા રામબાઈ કહેતા. અને લોયાના ત્રીજા વર્તના વર્તમાં ભગવાન સ્વામિનારાયણે એનું નામ લીધું છે કે ભગવાનનો ને ભગવાનના સંતનો જેને મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય હોય એના લક્ષણ આવા હોય એમ કરીને એની આખી કથા મહારાજે કહી છે, ઘણા ભક્તોની કહી છે, એમાં આની પણ કહી છે રામબાઈ. પણ મારો કહેવાનો અર્થ તમને સમજાય છે કે નિષ્ઠા એટલે નિષ્ઠા, પછી ડગે જ નહીં. સેજ દિલ ડગ્યું એ પછી એટલી ખામી ગણાય. ત્યાં ભગવાન આવીને ખામી પૂરે એ તો ભલું વાત છે, બાકી ડગી ગયા એટલે ભગવાનને એમ થાય કે તું ડગી ગયો પછી હું શું કરું. પણ ભગવાન દયાળુ છે એટલે આપણે જ્યાં ડગીએ ત્યાં પાછી પ્રતીતિ આપે, આપણે જ્યાં ડગીએ ત્યાં પાછી પ્રતીતિ આપે, એટલે આપણો નિશ્ચય પાછો મજબૂત થાય. એમ નામ ચાલ્યા કરે, એમ મજબૂત થતા થતા એક કક્ષા એવી આવી જશે કે અખંડ ભગવાન આપણને અનુભવાય, ડગવા જેવી કોઈ વાત જ ન રહે, સંશય જેવું કોઈ નામ ન રહે, અને એનું નામ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કહેવાય. અને એવી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંશય જાય નહીં, જીવની જરાય ઝાડ ઝંપે નહીં અને કાંઈ પ્રાપ્તિમાં પ્રતીતિ ગણાય નહીં. આવું કહે છે. હવે એવા છે ધર્મ પણ ન પડે, કેમ જે ભગવાનની નિષ્ઠા વિના ભગવાનના વચન કેવી રીતે માણસ પાળે. બધાના મનમાં આનંદ આનંદ હોય કે આપણે આમ કરી નાખી તેમ કરી નાખી, પણ કરવાનું થાય ત્યારે થાય નહીં, પડે નહીં. એ તો નિષ્ઠા હોય એટલું જ ભગવાનનું વચન પળાય, બાકી કઠિન છે.
ધર્મ દ્રઢ રાખશે એ હરિ ના મળેલા જે, જે જાન તન મન સુખમાં ના ભળેલા જે.
વૈરાગ પ્રકરણ પૂરું થયું, ભક્તિ પ્રકરણ પૂરું થયું, પ્રગટ ભગવાનની પણ અંદર વાત આવી ગઈ, પ્રગટ ઉપાસના ભક્તિ. હવે ધર્મ નિયમ ઉપર સ્વામી લખાણ શરૂ કરે છે.
માઈક સુખ થી પાછા વળેલા તેહને એ વાત સુધી છે સહેલ જે.
કોણ ધર્મ રાખશે? તો કે જેવો ભગવાનને મળ્યા છે. તન મન ના જે સુખો એમાં જે ભળ્યા નથી, જેને આત્મનિષ્ઠા છે અને જેને ભગવાનને સાક્ષાત અનુભવતા આવડ્યું છે, એ લોકોથી ધર્મ જેવો પડશે એવો બીજાથી નહીં પડે. બીજા પાળવા જશે પણ બાહ્ય ધર્મનો દેખાવ થશે, આંતરિક અધર્મ શરૂ રહેશે. જ્યાં હોય ત્યાં ધર્મને પાળવાને બાને દંભ થતો હશે, એ જો ઝીણવટથી જોવે તો ખબર પડી જશે. ઘણી વખત ધર્મનું પાલન એ દાંભિક રીતે હોય છે, ઉપલો આચાર ધર્મને મળતો હોય છે, હૃદય એ પ્રમાણે સહયોગ દેતું નથી. એ તો ભગવાનને મળેલા હોય એને એમ હોય. ગજબની વાત છે. માઈક સુખથી પાછા વળેલ તેહને એ વાત સુધી છે સહેલ, એને એ વાત હાવ હેલી છે, સરસ સીધી.
સુધી સહેલ એ વાત છે ધર્મ પાળવો દ્રઢ મને, ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહી કોઈ દને. એજી ધર્મે બોલવું ધર્મે ડોલવું ધર્મે જોવું દ્રષ્ટે કરી, સુતા બેઠા જાગતા ધર્મ નિયમ રહેવું ધરી, ધર્મ નિયમ રહેવું ધરી.
બસ ધર્મ પાળો. પ્રકરણ ધર્મનું શરૂ થયું. ધર્મ મૂકીને કોઈ કામ કરવું નહીં, દ્રઢ મનેથી ધર્મનું પાલન કરો. ધર્મમાં રહીને બોલો, એવું કદી ન બોલો કે જેમાં અધર્મ હોય. પહેલી વાત બોલવાની લખી, કારણ કે માણસને વધારેમાં વધારે અધર્મ બોલવાનું થાય છે અને આખો દી માણસ જીભનો ઉપયોગ શરૂ જ રાખે, પાંચ પાંચ મિનિટે ખોટું ભેડે રાખે, વાતની વાતે ફરી જાય, કાંઈક વાત હોય ને કાંઈક વિકૃત વાત કરે, એ આમ કહેતો હતો, માલિકો એના સ્વભાવ ભળી ગયા, બોલ્યો ખરેખર એમ ન કહેતો હોય, આ ખોટું બોલ્યો, અધર્મ થયો. ધર્મમાં રહીને બોલો. બહુ વિચાર કરીને કરવા જેવું કોઈ કામ હોય ને તો એ બોલવું ઈ છે. બોલવાનું કામ બહુ વિચાર કરીને કરવા જેવું, પણ માણસ વગર વિચારે આખો દી બોલ બોલે જ કરે, ગમે એમ થતું હોય. અને સમાજના મોટા ભાગનો વર્ગ તો વળી કાંઈક અમથો સામાન્ય રીતે બોલે તો વળી તો એમનેમ બોલે, પણ એને પ્રવચન આપો તો વિચારીને બોલે. પણ એક વર્ગ આપણા સમાજનો એવો છે કે પ્રવચનમાં વગર વિચારું ભેડે જ રાખે, હ કાંઈ પણ એને ભાષણ આપો એટલે કોલર સરખા કરીને ત્રાહું ડોકું કરીને જવા દે, શરૂ જ ઘેરી દે તમારે. એક વર્ગ એવો જેને કઈ વિચારવાનું ન આવે, વચનો આપ્યા જ કરે સમાજને, ક્યાં પાળવાનું છે કે નથી પાળવાનું, કરીશ કે કાંઈ નહીં, હું આવીશ તો આમ કરી દઈશ ને હું આવીશ તો તેમ કરી દઈશ, આવું છે. એક ધારાસભ્ય તો જૂના લુગડા પહેરીને ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ગામડાઓમાં, ગામડાના બિચારા ગરડા આમ નેજા નાખીને જોવે કે આ આવ્યા ઈ આપણા તારણહાર, ઓલા જુવાની આ કે જો આવ્યા ને આ જૂના લુગડા પહેરીને, ઈ કેસ ત્યાં હું આવ્યા છે, આપણું ભલું કરવા આવ્યા છે, આપણું ભલું કરવા આવ્યા. તારે ભલે કીધું ક્યાં જૂના છે ને નવા કરવા આવ્યા, સેવા કરવા નહીં, જૂના કપડા છે એ નવા કરવા આવ્યા છે, અને વાત સેવા કરવા નીકળે છે કે અમે સેવા કરવા આવ્યા. એવું જવા દે, એવું જવા દે, વગર વિચાર્યો. બોલવું જોઈએ ધર્મ મારે. પેલા કહે છે કે પેલા અનાથ આશ્રમ હોય ને, અનાથ આશ્રમ ત્યાં એક રાજકારણીએ ભાષણ કર્યું, સમજ્યા, લોકો દાંત કાઢીને ગોટોળી જાય. હું હું ઈચ્છું આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, હા, આની સંખ્યા ઉત્તરોત્તર વધે, આને વધારીને ક્યાં જવું છે ને. એક નાના બીજમાંથી મોટું વટ વૃક્ષ થાય, લ્યો. અને પાછા છોકરા જોઈને કે હો હો હો, આને જોતા જ મને એમ થાય છે જાણે મારા જ છે. લ્યા પાછો ભાવ પ્રગટ થયો. બસ આમને ભાષણ ભયડે રાખવા, કાંઈ જાણ્યા કર. ધર્મે બોલવું, હંમેશા બોલતા પહેલા વિચાર કરવો કે આમાં હું કઈક બાફતો નથી, મારે આમ કરવાનું જ ખરેખર. મેં ક્યારેય કર્યું છે આમ? હું જે વાત કરું છું એ હકીકત સાચી છે? હું કઈ વધારીને કહેતો નથી ને, વધારી બહુ દે વાત. હવે એના લગ્નમાં બે ચાર કૂટર હોય તો અમારે ઘરે લગ્નમાં હો કૂટર ને બહે ગાડી ને સરખું જઈને તપાસો તો ખબર પડે હું હતું. એવી વાત જવા દે, ખોટ્યું હાવ. ધર્મે બોલવું, ધર્મે ડોલવું. કોઈ પણ વાત નક્કી થઈ અને ફેરફાર કરવાની થાય તો એમાં ધર્મ જોવો. એમને સીધું ડગવું નહીં. ધર્મની બાબત હોય તો ડગો, તો ડોલી જાઓ, નહીં તો ડોલો નહીં. પણ ધર્મ મૂકીને કોઈ કામ ન કરો. ધર્મે બોલવું, ધર્મે ડોલવું. અથવા તો ડોલવાનો અર્થ એ લઈ લઈએ આપણે કે આનંદિત થવું. માણસ આનંદમાં આવે તો ડોલે. તો ધર્મની બાબતમાં જ તમે આનંદ પામો, ધર્મની બાબતમાં જ તમે હરખાઈ જાઓ. બાકી અધર્મની કોઈ વાતમાં હરખ ન લાવો. ધર્મે જોવું, દ્રષ્ટે કરી. જોવું જે તે ધર્મમાં રહીને જોવું. એ તપાસ કરો કે આ જોવાથી આપણે કંઈ ખોટું નથી કરતા ને. જોવાની બાબત એવી બહુ જ છે કે ન જોવાનું જોઈને માણસ દુઃખી થાય છે. હા, એને ન જોયું હોત તો શાંતિ રહેત. હે, કોઈ મારા દીકરીના રૂપને આપણે જોવાની જરૂર ન હોય, રસ્તે જતા કોઈ બેન દીકરીના સૌંદર્યને બિનજરૂરી જોવે. માણસો ટીવીમાં વગેરેમાં અશ્લીલ કે એવા ગંદા ચિત્રો કે આવું બધું જોવે એની કોઈ જરૂર ન હોય. જોયા પછી ભજન જાય, ધ્યાન જાય, શાંતિ જાય, ઉદ્વેગ થાય, આ બધું કર્યું. કારણ કે આ ધર્મમાં રહીને નથી જોયું. આ દ્રશ્યો એ અધર્મ છે, અધર્મ. કોઈ અધિકાર જ નથી આપણને એવા દ્રશ્યો જોવાનો. સુતા બેઠા જાગતા ધર્મ નિયમે રહેવું ધરી. ધર્મ નિયમને ધારણ કરતા રહેવું. ધર્મમાં સુવું, ધર્મમાં બેસવું, ધર્મમાં જાગવું. ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી. ધર્મે રહેવું, ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી. ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ. કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ. એ જી સર્વે કામ ધર્મે કરવા, ધર્મ મૂકી ન કરવું કાંઈ. સર્વે કાળે એમ સમજી, સર્વે કાળે એમ સમજી, રહેવું સદાય ધર્મમાં, એજ રહેવું સદાય ધર્મમાં. ગજબ લખી નાખ્યો. ધર્મે હાલવું ચાલવું, ધર્મે લેવું ને દેવું. લેવા દેવામાં અધર્મ નથી થતો ની જોવું.
ધર્મે રહેવું, ધર્મે કહેવું.
કોઈને કહેવું પડે તો કહેવામાં આપણે છે તે માપદંડથી કહેવાય, ધર્મમાં રહીને કહેવાય, ગમે એમનો કહેવાય. હા, બોલવામાં એ બધું જોખમ છે. પેલી હકીકત વાત બની ગયેલી, પટેલને ત્યાં સીવા ગયેલા અને રીંગણા મૂક્યા કે આ લેતા જઈજો તમે પટેલે. દરજીને રીંગણા આપ્યા, એને બહુ શાક ભાવે એટલે એ તો હંસો બની કરીને ઘરે દઈ આવ્યા કે આ રીંગણાને શાક કરજો. પછી આવ્યા બપોર સુધી સીવું, પછી ઘરે ગયા, રીંગણાનું શાક ન ભાળ્યું, બટાટાનું ભાળ્યું અને ગરમ થઈ ગયા. એટલે હોય ને ગજ લુગડાનો આમ માંડ્યા મારવા, માર્યા ને કેટલું ભઠ્યા ને પછી ઉપર જતું એક વેણ કહી દીધું કે મને મોઢું બતાવતી નહીં. હવે આ શબ્દ બાઈને લાગી ગયો, ખીજાણો એટલો બધો ખીજાણો, મને મોઢું બતાવતી નહીં, તને કોઈ જડતો નથી કે. વાત તો કાંઈ નહોતી, શાકની એક શાકની વાત. એમાં બાઈ ને કૂવો જડી ગયો, કૂવામાં પડીને મરી ગઈ. અને પછી આની માથે કેસ થયો, સરકારે પકડ્યા, ડોખો ડોખો થઈ ગયો. તે પછી તો હાથે રોટલા કરે, 12 વર્ષ થયા. પછી છેલ્લે મુંબઈમાં ગયા ને માંડ ઠેકાણે પડ્યા. આવું થયેલું તે હું તો એકવાર વાત કરતો હતો, આવી આની આ વાત કરી. એક દાદા હતા તે મારી સામે દાંત કાઢીને મને કે એ મારા દાદા થાય કે. મેં કહ્યું માફ કરજો, મને ખબર નહીં. પછી એને મને વિગતવાર વાત કહેલી કે હા તમારી વાત સાચી. આટલું જ હતું કે એમાં મારા દાદીમાં કૂવે પડીને મરી ગયા અને કઠણાઈ બહુ થયેલી કે. પણ આવું બોલાય નહીં. વાત એવી મોટી હોય ને બોલે તો ઠીક છે, હવે શાક જેવી વાત ને એમાં કાંઈનું કાંઈ ભળવા માંડે સમજ્યા હિણ્યા વગર. ધર્મમાં રહીને કહેવું, કહેવું કોઈને હોય કહેવું એમાં કાંઈ વાંધો નથી, પણ ધર્મમાં રહીને કહેવું. ધર્મે લેવી વાત સાંભળી, પછી જેમ તમે કોકને કહો છો એમ પછી કોક તમને કહે તાર પાછું સાંભળી લેવું. હા, ધર્મે લેવી વાત સાંભળી, તમારાથી મોટા હોય ને તમને વઢીને કહી શકે એવા હોય અને કહેતા હોય તો તમારે સામું પર ડગ ડગ ન કરવું. ધર્મે વાત સાંભળી લેવી. હા, તમારી વાત સાચી છે, હું વિચારીશ, કરીશ. તમે વડીલ છો, જે કહેતા હોય એમાં મારું હિત હોય, મને અત્યારે સમજાતું નથી, આશા રાખું તમારી વાત સમજાય. હા, એમ કરીને સાંભળી લેવું જોઈએ. દાદ તમે મને કહો છો જ કેમ, એટલે સાંભળ, એ સાંભળ કોકનું, હું નહીં સાંભળું તમારી વાત, તે શું મોત આવે તારી, અમે રોજ સાંભળીશ. સાંભળી લો કે ધર્મે ખાવું, ધર્મે પીવું. ખાવામાં વિચાર કરો, આ ખાઈએ છીએ એમાં આપણે ધર્મ જ નથી લોપતા ને, આ પીએ છીએ એમાં કઈ ધર્મ જ નથી લોપાતો ને. હે, દારૂ ને બીજું ને ત્રીજું ગમે તેવું ખાઈએ એમાં આપણો ધર્મ લોપાય છે. વળી ધર્મ વિના ન ધરવા પાવ, ધર્મ વિના પગ નો માંડવા. આમ પગ માંડીએ ને ત્યારે જોવું કે આપણા પગ ક્યાંક અધર્મ ને રસ્તે તો નથી તૈયાર થયા ને, ક્યાંક એવી જગ્યાએ નથી જતા ને કે જ્યાં આપણે જવું ઘટતું નથી. વળી કરે કરવું કામ ધર્મનું, હાથ ભગવાને બે આપ્યા છે એનાથી ધર્મનું કામ કરજો, કોઈ અધર્મનું કામ ના કરશો. ધર્મ મૂકી ન કરવું કાંઈ કે છે. ધર્મે કરવો તન નિભાવ, જન્મા છીએ તો શરીરનો નિભાવ કરવો, કુટુંબનો નિભાવ કરવો આપણી ફરજ હોય, તેમ છતાંય ધર્મમાં રહીને નિભાવ કરો. અધર્મ કરીને પૈસા ના લાવશો, અધર્મ કરીને ઘરમાં સુખો ના લાવશો, એ સુખ નથી એ દુઃખ છે. રાવણ અધર્મ કરીને સીતાજીને હરી ગયો, સીતાજીને હરવાથી એમ માનતો હતો કે હું સુખ લાવ્યો ઘરમાં, સુખ કે આવી રૂપાળી સુંદરી લાવ્યો હવે સુખ થશે. મોત આવ્યું, સુખ કાંઈ થયું નહીં, દુઃખ થયું, મર્યો ને આખા કુટુંબને માર્યું, કોઈનું પાછો માન્યો નહીં. જો ને અકલ ઉઠી જાય પાછા માને નહીં કોઈનું. વિભીષણ વળી સાચી વાત કહેવાય ગયો કે આ તું આને લાવ્યો છો, એ ઘરમાં દુઃખ લાવ્યો છો ને, તું અમને મારીશ ને મરીશ, ત્યાં ત્યાં અડબોત મૂકી ભાગ્યા અહીંથી. અમારા રાજ્યમાં અમને સાચું કેવો કોઈ માણા હોવો જ ન જોઈએ, જતો રહે અહીંથી કે. અને ખરેખરો માણસને સાચી વાત કરે એ ભાગ્ય કોઈકને ગમે, બાકી હવે પાગ્યા ગમે, પાગ્યા પાગ્યામાં તમને આમ સમજાય નહી, ચમચાવો. મોટા ભાગના માણસને અડખે પડખે ગ્રુપ છે ને ચમચાવોનું જ પસંદ. સાચું કહેવા વાળાનું ગ્રુપ ભાગ્ય કોકને પસંદ પડે, એમાં જેમ રૂપિયા વાળો થાય, સત્તા વાળો થાય, એને તો આવા ચમચા જ વધારે ફિટ પડે છે. હા, હાથ ફેરવા કરે, ખુશામત કર્યા કરે, વાહ વાહ કેમ છો, વાહ વાહ, અને બહુ મજા આવે. પણ એક રાજા હતો બહુ સારો, એના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે અમારી અડખે પડખે છે આ બધા કારભારી ને આ બધા મંત્રીમંડળ ને પ્રધાનમંડળ ને, તે મને આમનામ ભયો ભયો બાપુ ભયે ખમ્મા ઘણી ખમ્મા કરી રાખે છે, કઈ સાચી વાત કરે કોઈ દી. કારણ કે જીવનમાં ક્યારેક કોઈને અન્યાય મારાથી થઈ જાય, કોઈની આંતળી દુખવાઈ જાય, કઈ હું કહેતો હોય એમાં ખોટું થતું હોય, અને આ લોકો મને સાચી વાત કરે કે ન કરે એની પરીક્ષા લેવી છે કે ખમા ખમા જ કરે. એક દિવસ આમ રાતે ફળિયામાં બેઠેલા અને આમ આકાશ આમ જોઈને રાજા કહે છે કે આ હા હા પુણ્યમનો ચંદ્રમાં શું ખીલો છે, ને એમાં સાક્ષાત રામદેવ પીર દેખાય છે. હ, 15 જણા બેઠેલા એના મંત્રીમંડળ ને કારભારી મંડળ બધું, એમાં આમ જોઈને બધા કે ઓહો લીલુડો ઘોડો ના હાથમાં ભાલો ભલે. એક જુવાની હતો 25 વર્ષનો, એ આમ જોઈને હેઠું જઈ ગયો, બેસી રહ્યો એમને. રાજાએ આમ નજર ફેરવી લીધી કે 14 જણા બોલ્યા, આ નો બોલ્યો. ફરીને કહ્યું કે હા હા ચંદ્રમાની અંદર તો મને લીલોડો ઘોડો ને હે રામદેવ પીર દેખાય. ત્યાં તો ઓલું મંડળ ડોલ્યું, હા બાપુ વાહ બાપુ ધાકી સેન લીલોડો ઘોડો ને રામદેવ પીર. એટલે દરબારે કહ્યું, પેલા તને નથી દેખાતો પેલા જુવાનિયાને? એ કે ના બાપુ. અરે કે આ બધાને દેખાય ને તને? તો મને નથી દેખાતું. તો હરખું તો જો, તો જોઈ લીધું. આમ બીજી વાર હરખું જો, તો કે બાપુ 25 વર્ષનો છું, મારી આંખીઓ હાવ હારી છે અને આ બધા ગઢાચ્યા, એને હમાય જોવું પડે, મને ચંદ્રમાની અંદર કંઈ દેખાતું નથી. ત્યાં તો આ નથી ન રહેવાનું. એ બાપુની હામો બોલે? આ કે આમાં હામો ક્યાં બોલ્યો, જે છે એ હકીકત વાત કરું છું. પણ કે દરબારનો? પણ દરબારનું આમાં મેં અપમાન કર્યું નથી, કાંઈ ગાળ દીધી નથી, કાંઈ મને નથી દેખાતું, એટલે કહું છું કે મને નથી દેખાતા રામદેવ પીર. એટલે ઓલા બધા કે આ હાલો ખહુરિયો જ, કે આનો બાપો આવો હતો. એ પરંપરાગત નોકર હતો રાજ્યનો, રાજ્યમાં પરંપરાગત નોકર હોય, એના દીકરા એના દીકરા એમ રાજાની નોકરી કરે, એ કે આનો બાપ આવો હતો અને આ ઉભો થઈ ગયો કે ખબરદાર મારા બાપની જો એક શબ્દ વાત કરી છે તો તમારે જે કહેવો હોય મને કહો, તકે હવે હું ડબ ડબ કરે. એટલે આને દુઃખ લાગ્યું. એ કે રાજા સાહેબ, જે દિવસે પેટ નહીં ભરાય તે દિવસે પેટ ફોડી નાખીશ, પણ હું ખોટું તો નહીં બોલું, આ તમારો પટ્ટો, મારે નથી નોકરી કરવી, કહેશે એમ કહીને હાલતો થયો. એટલે રાજા કે અહીંયા અહીંયા પાછો આવે, આ પટ્ટો પહેરી લેતો. એટલે એને પટ્ટો પહેરી લીધો. પછી રાજા કે આ 14 પટ્ટા ખેંચી લે, આ ગઢી સટાવો એ અમારું આમને ઊંધું માર્યું, કે કોઈ દી મારા દીકરે સાચી વાત કરી નહીં, ઘણી ખમા કરીને મારી દીકરી અમને ચડાવી દીધા બધે, ખેંચી લે કે આ 14. આમ એને અખતરો કર્યો હતો. એમ આપણે અડખે પડખે રહેનારા માણસોને આપણે તપાસવા જોઈએ કે માળા નકરી ચમચાગીરી જ કરે છે કે આપણને સાચી વાત કરે છે કોઈ દિવસ, જોવું જોઈએ. હા મીઠા બોલા તો આપણું સત્યાનાશ કાઢે. સત્ય બોલવું, સત્ય કહેવું, સત્યમાં રહીને ધર્મમાં રહીને સાંભળી લેવું, ધર્મમાં રહીને નિભાવ કરવો. સર્વે કામ ધર્મે કરવા, ધર્મ મૂકી ન કરવું કાંઈ. એમ સર્વ કાળે સમજી રહેવું સદાય ધર્મ માય, પણ ધર્મ મૂકીને કશું જ કરવું નહીં. ધર્મ મૂકીને કારજ કોઈએ કેદી ન ઈચ્છે કરવા, કરી એવી અચળ મતી તે રતી ન દઈએ ફરવા. એકવાર સિદ્ધાંત કર્યો કે મારે મારા જીવનમાં ક્યારેય ખોટું કરવું નથી, ક્યારેય અધર્મ કરવો નથી, આ મતી કરી નક્કી કર્યું, ઠરાવ કર્યો, પછી ફરવા ન દેવો. કારણ શું છે કે માણસ નક્કી કરે છે કે આપણે અધર્મ ક્યારેય કરવો નથી, પણ જીવનના એવા વાંકા ચૂકા સંજોગો જ્યારે આવે અને એમાં થોડોક અધર્મ કરે પોતે બચી જાય એમ હોય, ત્યારે અધર્મ કર્યા વગર રહી શકતો રોજિંદો અધર્મ ન કરે, પણ જીવનમાં ક્યાંક એવો પ્રસંગ આવી જાય ત્યારે એટલું ખોટું બોલી જાય કે ખોટું લખી નાખે, ખોટી સહી કરી નાખે, ખોટું કાગળ ફેરવી નાખે, ખોટા પૈસા લઈ લે, આવું કાંઈક ને કાંઈક પોતે બચવા સારું પોતાનો સિદ્ધાંત તોડી નાખે. હવે ધર્મનો ત્યાં નાશ થઈ ગયો. ધર્મમાં રહેવા વાળાએ ધર્મમાં રહેતા થકા ગમે એટલું દુઃખ આવે એ સહન કરી લેવું જોઈએ. પણ ધર્મમાં રહેવાનો જે ઠરાવ કર્યો છે, જે સિદ્ધાંત પોતે કર્યો છે, એ તૂટવા નહીં દેવાનો, રતીએ ફરવા નહીં દેવાનો, તો એની નજીક પરમાત્મા આવે છે. આપણે રોજબરોજ અધર્મ કંઈ કરતા નથી, અધર્મ કરવો આપણને ગમતો પણ નથી. આપણે બંને એટલું સાચું જ બોલીએ છીએ, ખોટું બોલતા નથી, ખોટું કમાતા નથી, ખોટું લેતા નથી, આ બધું બરોબર છે. પણ કદી જીવનમાં ખોટું ગમે તે સંજોગે બોલવું નહીં, અધર્મ ક્યારેય કરવો જ નહીં, એવી રીતના ઠરાવ નથી. વાત બહુ જ સમજવા જેવી છે. સત્સંગમાં ને ગામમાં બહાર મેં બહુ જોયું છે, ઘણાના જીવન સૂક્ષ્મ રીતે જોયા કરું છું, મને ટેવ ખરી એવી. આમ અમારી નજીક આવે ને એના જીવન જોઈએ નિરાતે, પણ ભાગ્યે જ એવો માણસ કોઈક મને દેખાય છે કે જે લાખ દુઃખ આવે અને એ દુઃખ એક જરાક પોતે ખોટું કરે ત્યાં જતું રહે એમ હોય, એક જ જરાક, અને એ એવી રીતનું હોય, એ એટલું ખોટું કરે એની કોઈને ખબર પડે એમય ન હોય, કોઈ નહીં એની જાત સિવાય, તો એ એટલું ખોટું કરતા નથી. એના મનમાં એમ થાય છે ભલે કોઈને ખબર ન પડે પણ મને જ ખબર પડે ને કે આ ખોટું કહેવાય અને મારે ન કરાય. જે મહાત્મા ગાંધી 5મા ધોરણમાં ભણતા, સ્પેલિંગ ખોટો લખ્યો એટલે ઓલો હોય ને જોનારો પરીક્ષક, એને કહ્યું કે મોહન બાજુવાળામાં જોઈને લખ, તારો માર્ક કપાશે, સ્પેલિંગ ખોટો છે. એટલે એને એને સામું જોઈને આમ જોઈને પછી કાંઈ ફેરફાર ન કર્યો, લખેલું હતું એમને આમ રાખ્યું. પછી પરીક્ષા પતી ગઈ, એનો માર્ક કપાણો. એટલે પછી એને એણે કહ્યું શિક્ષકે કે તને કહ્યું હતું ને બાજુવાળામાં જોઈને વ્યવસ્થિત લખ. ત્યારે મોહને કહ્યું કે સાહેબ એ ચોરી ના કહેવાય. તારે સાહેબ કે ચોરી કહેવાય પણ હું કહું પછી ના કહેવાય, કારણ કે ચોરી તો મારાથી ને, મેં તને છૂટ આપી પછી છે ની ચોરી, હું જ કહું છું કે આમ કર. ત્યારે મોહને ઉત્તર એમ આપ્યો કે સાહેબ મારી જાત એમ કહેતી હતી એને ચોરી કહેવાય, મારું દિલ કહેતું હતું. તમે કહો કે ચોરી ન કહેવાય તોય પણ મારું દિલ એમ કહેતું હતું કે એ ચોરી કહેવાય અને એ ના કરાય. તમે મને છોડી દો છો, મારી જાત મને નહીં છોડે, મને કોઈક દિવસ યાદ આવશે કે મેં પરીક્ષામાં ચોરી કરી હતી, ભલે સાહેબના કહેવાથી કરી હતી પણ મેં કરી હતી, મારી જાત મને માફ નહીં કરે. એમ જે માણસ આવો હોય પોતાની જાતને પૂછીને જીવનારો અને ગમે તે સંજોગોમાં ખોટું તો ન જ કરે, એની નજીક ભગવાન આવે છે. બાકીના બધાય વાટ જોવે, ભગવાન આવે આજ આવે કાલ આવે, શું કરવા તારી પાસે આવે, તારી પાસે આવ્યા જેવું છે શું તો આવે, એમ તને મળવા ભગવાન શું કરવા આવે, તને પરમાત્મા શું કામ દર્શન દે, તારે ઠેકાણું છે કે વાતની વાતે તારે ખોટું કરવું, ને વાતની વાતે ન કરી તો ભીમ આવે તારે તો કરે જ ને, થોડીક તકલીફ પડે ત્યાં તો કરે જ ને, બોલો તો કરે જ નહીં ને. તમે અડખે પડખે વાળા સમજાવો કે ભાઈ આટલું આમ કરી નાખો ને તમારે માથેથી આપત્તિ વહી જાય, આટલું સહેજ કરો ત્યાં, આમાં ક્યાં કોઈ જાણે, કોઈ ન જાણે પણ હું તો જાણું એમ બોલે, પણ ખોટું ન કરે. બોલો લ્યો, આનું નામ મતી નદીએ ફરવા. નક્કી કર્યું કે ધર્મમાં રહેવું, જીવનમાં ક્યારેય ખોટું ન કરવું. કામ કઠણ છે હો, આ રસ્તે હાલનારા હજારો માં કોક હોય છે, બધાનું કામ નથી. ભજન ભક્તિ મંડળ સત્સંગ સભા તો બધા કરે છે, એમાં કઈ સવાલ નથી, એ તો હવને ગમે છે, સત્સંગમાં શાંતિ થાય છે. કોણ આવી સભામાં ના આવે, આ ખીચડી ઉસમ જલસા પાણી ને આનંદ ને તાલ ગાન સંગીત ને મજા આવે, બાપુની વાણી ઓઠા જોક્સ આવે ને એમાં શું વાંધો છે. જૈન સભામાં બેસીએ ને ધૂન વગાડીએ ને કીર્તન ગાઈએ ને ખીચડી ખાઈએ ને લહેર પાણી કરીએ, રવિવાર છે કુટુંબને લઈને ફરીએ ને મજા કરીએ, પણ આ ધર્મ નિયમમાં રહીને જે સુખ દુઃખ આવે એ ભોગવી લેવું, આવા સિદ્ધાંત કરો છો કોઈ? એકલા સુખ માટે દોડી દોડી ના કરો, સિદ્ધાંત માટે આવેલા દુઃખને પણ સહન કરતા શીખો. ચકડેન જેમ ફરી ન જવું, સિદ્ધાંત ખાતર આવેલા દુઃખને પણ વેઠો. ગબલીને ફરી જાય ઘણા કે આપણને જીવનમાં કઈ દુઃખ આવ્યું નહીં, તને ક્યાંથી આવે? તારા અડખે પડખે વાળાને બધાને આવ્યું. તારી હારે જેટલાય વ્યવહાર કર્યો એને બધાને આવ્યું, તને ન આવે કોઈ દી. હા, બે ત્રણ જણા બેઠા હતા, એમાં મેં એક જણાને કહ્યું તમારી ઉંમર કેટલી? કે મારી ઉંમર 55 વર્ષ. મેં તમારી એકે વાળ ધોળો ન થયો. એ બોલે પડખે વાળો બોલ્યો કે એને અડખે પડખે વાળાને હાવ ધોળા થઈ ગયા. એને ક્યાં ધોળા થાય? એની હારે રે એને જ ઉપાડી આનું બધું જોઈને, એટલે ધોળા એને થાય બાજુવાળા, આને એમ કરવા થાય? આવું છે. માટે સિદ્ધાંત ખાતર સહી લ્યો, બસ હિંમત રાખો. રતિ ન દીએ મતિ ફરવા, કર્યો ઠરાવ કે આપણે ધર્મમાં રહેવું છે, પછી ખલાસ ગમે તે સંજોગ આવે સંજોગ વધાવી લ્યો, ઈશ્વરની મરજી સમજી લ્યો. ભગવાન સિવાય કોઈ કરતા હરતા નથી, જે ભગવાન કરતા હશે એ ઠીક હશે, મારી કસોટી હશે, પરીક્ષા હશે. મારે જે મેં નક્કી કર્યું છે કે આમ જ રહેવું, એ મારો સિદ્ધાંત, હું નહીં તોડું. બસ સિદ્ધાંત ન તોડો. કોઈનો સિદ્ધાંત 10% દુઃખ આવે ત્યાં તૂટે, કોઈનો 25% દુઃખ આવે એટલે તૂટી જાય. આમ ન તોડે કોઈ દિવસ. કોઈનો 50%, કોઈનો 75%, કોઈનો 99% દુઃખ આવે, હવે 1% જ બાકી હોય ત્યાં તોડીને બેહે. જવલ્લે કોઈક એવો માણસ નીકળે છે 100% દુઃખ આવી પડે અને બરોબર કસોટીમાં પોતે કસાઈ જાય, હરિચંદ્રની જેમ ને બીજા ઘણા આખ્યાનો આપણે સાંભળીએ છીએ એમ, તો પણ એ ભગવાનની સામું જોઈને બેસી રહે. તારે જે કરવું હોય પ્રભુ કરજે, હું સાચો છું, હું ખોટો નથી, અને હું ખોટું કરો તો બચી જાઉં એમ પણ છું, પણ મારાથી એ ખોટું નહીં થાય. કેમ જે સર્વ કરતા હરતા અમે તને માન્યા છે, અમે તારે આશરે છીએ, તારે જેમ ઉગારવા એમ ઉગાર, પણ અમે અધર્મ કરીએ અને પછી જ ઉગરીએ એ વાત અમને માન્ય નથી. અધર્મ કરીએ તો અબગડી ઉગરી જઈએ ખરેખર, પણ એના સિદ્ધાંતને મૂકે જ નહીં. બસ વળગી જ રહે કે મારથી ખોટું નહીં થાય, મેં કર્યું નથી ક્યારેય અને હું કરીશ નહીં. સત્યને રાખતા જે દુઃખ આવે એ વેઠી લઈશું. ગજબની વાત છે ને, જેલમાં જવું પડે જ જઈશું, છાપામાં આપણી ગમે એમ ટીકા આવશે તે સાંભળી લઈશું, કુટુંબીઓ તિરસ્કાર કરશે, માન્ય છે, મને માન્ય છે, પણ મારે ખોટું કેમ કરવું? હું તમને બધાને જવાબ દઈ શકીશ, હું મારી જાતને જવાબ નહીં દઈ શકું. મારી જાત જેથી મને એમ કહેશે કે તે આ ખોટું ન કર્યું કહેવાય, અને હું એને સાફ કહી શકવો પડું, હું એને ચોક્કસ જવાબ દઈ શકું કે મેં ખોટું નથી કર્યું. મને બધાએ ભલે કે તે ખોટું કર્યું છે, પણ મારો અંતરાત્મા મને કદી ન કહેવો જોઈએ કે આ તે ખોટું કર્યું છે. ગજબની વાત છે ને, એવી રીતનો જો જીવે તો એને ભગવાન મળે છે. બોલો લ્યો, આપણી તૈયારી કેમ છે? જો સભામાં આવી અને ઉત્સવ માણીને જતું રહેવાનું બધાને ભાવે, પણ આમાંથી કાંઈ લઈ જવું એવી અમારી વિનંતી છે. એવા તમે તૈયાર થાવ કે તમને જોઈને સમાજ પ્રેરણા લે કે વાહ મરદ માણસ. હું એવી આશા રાખું છું કે તમારું જીવન એવું હોવું જોઈએ કે તમને જોનારાને એમ થઈ જવું જોઈએ કે બાકી છે, તમને લોકો પગે લાગવા જોઈએ, અમને પછી. મેં કહ્યું હતું કે તમે અમારી હારે બજારે નીકળો, તમે અમારી હારે, અમને કંઈક લઈને જાતા હો, તમે અમારી સાથે હો, તો તમારને ઓળખનારા જે માણસો છે એ અમને તમને ભેળા જોઈ અને મનમાં એમ સંકલ્પ કરે કરે રે સ્વામીજી એની હારે ફરેશ, એને સરકારનું આટલું મારી ખાધું છે, એને આટલું ખોટું કર્યું, એને મારું આ બગાડ્યું, આ આવો ખોટો માણા. આ આપણને ઓળખતા હોય, આપણે જેને ભટકાણા હોઈએ એ માણસ
એમ જોઈ ને એમ કે આ હા હા સ્વામીજી ને કોક કો, આની સાથે ફરવામાં તમારી આબરૂ નહીં આમાં. અને પછી તો એ મનમાં એવું નક્કી કરે કે સ્વામીજી ના બે હારે ફરે છે એટલે બધું એમ જ હશે, સ્વામીજી એના જેવા જ હશે, તો જ એને બે ને ભળતું હોય ને. હા, તો હું કહેતો હતો કે અમે તમારી સાથે હોઈએ અને તમારા ઓળખીતા માણસ તમને બજારે મળે તો દોડીને તમને પહેલા પગમાં પડવા જોઈએ, પછી તમે એમ કહો કે આ અમારા સંતો છે કે અમારા ગુરુ છે, કહો હો તમારા ગુરુ તમારા સ્વામી તો બહુ મહાન હોય, એમ કરીને પછી અમને પગમાં પડે તે વાત અમને ગમે, પણ તમારી આરે અમને ભાળે ને દુનિયા મોઢા બગાડે ત્યારે અમારે શું કરવું? કહો હવે આનું કરવું હું. માટે જીવન એવું થવું જોઈએ કે દુનિયા વંદન કરે કે શાબાશ, આપણા તિલક ચાંદલાને કંઠીને સત્સંગને લાંછન ન લાગે, આપણા કપાળમાં તિલક ચાંદલો જોવે ને ભક્તિ ભાળે ને પછી લોકો આમ જોવે ને પછી એમ કે આ ભાળ્યા તમને, હે મોટો નિહાકો નાખે આકાશ જેવડો, ત્યારે આપણી ભક્તિ ભજન સત્સંગ ઉપર પાણી ફરી જાય, એ ઠીક નથી. માટે સાવધાન, ધર્મ રાખો. દેહ પર્યંત ડોલવું નહીં, દેહ પર્યંત ડોલવું નહીં, ધર્મ ધાર્યા છે તે માયથી, તે કને કનવત જવી, સદા રહેવું હરિ આજ્ઞાએથી. ધર્મે થાય તે ઠીક છે, રહીએ અધર્મ થકી અળગા, એવા જન થઈ હરિના, રહીએ ધર્મ ને વળગ્યા. દેહ પર્યંત ન ડોલો, બસ એમ નામ વળગ્યા રહ્યો, એમ નામ ધર્મમાં સત્યમાં નિયમમાં રહેતા થકા ભલે દેહ પડી જતો, મરી જવાનું છે એકવાર બધાયને. ધર્મ ધાર્યા તે માહિતી ડગો નહીં, ટેક નેક ન તજવી, બસ પકડો, સદા રહેવું હરિ આજ્ઞાએથી, પરમાત્માની આજ્ઞામાં રહો, એમાં જે મજા છે એ મજા ક્યાંય નથી. ખોટું બોલનારાને મગજમાં બહુ ખાના રાખવા પડે, સાચું બોલનારાને એક જ ખાનું રાખવું પડે, ખોટું બોલનારાને યાદશક્તિની બહુ જરૂર પડે, આને આમ ઉઠા ભણાવ્યા છે, આને આમ કહ્યું છે, આને આમ કહ્યું છે, એને વાત કરતી વખતે પાછું એ ધ્યાન રાખવું પડે હું પકડાઈ ન જાવ. ઓલા નથી, એક જ વાત એક જ કામ, આ છે આમ છે, એટલે કાંઈ ચિંતા જ નહીં. સાચા માણસને શાંતિ ખૂબ રહેશે, ખોટાને શાંતિ હોય નહીં. એવા જન થઈ હરિના, રહીએ ધર્મ ને વળગ્યા, કે છે અધર્મ થકી અળગા રહીએ, ધર્મે થાય તે જ ઠીક છે. આ વાત અહીંયામાં બેસાડી દો, અધર્મ કરવાનું મન ઈચ્છા બિલકુલ મૂળ માંથી કાઢ નાખો, ઠરાવ કરી લ્યો કે ના ના, જીવનમાં આપણે ખોટું ક્યારેય કરવું જ નથી, શા માટે ખોટું કરવું, સત્ય મહાન છે, સત્યમેવ જયતે, આખીર જય એનો જ છે, એમાં જ સુખ અને શાંતિ છે. અધર્મમાં અવળું કરવામાં ક્યારેય સુખ શાંતિ કોઈ નહીં હોય નહીં, એ વાત પાયાની છે. ઘડીભર સારું ભલે લાગે પણ છેવટે મહાદુઃખદાયક હોય. સુખ દુઃખ ના સમૂહ માહી એ જી મુજાય, ધર્મ મૂકવો નહીં. જોયું મેં કહ્યું ને, માણસ અમથા નથી મૂકતા ધર્મ નિયમ, પણ સુખ દુઃખ ના સમૂહ વખતે એ છોડી દેશે, મુજાઈને મૂકી દેશે. સુખ દુઃખ ના એ સમૂહ માંથી, અને મોટા ભાગનો વર્ગ જ કેવો, અમે આટલું આટલું પાળ્યું ને આટલું સાચું કર્યું ને, કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી ને, અમારા માથે ભગવાને આવું દુઃખ આપ્યું, હવે કશું પાળવું નથી. મેલું ઊંચું શિક્ષાપત્રી ગીતા ને ભાગવત પગે લાગીએ તમને, તમે કહો એમ કરવામાં દુઃખી દુઃખી થઈ ગયા, કે એમ કરીને ભગવાનને પુસ્તકને ધર્મને બે ચાર ગાળો ભાંડી, અને માણા કહે છે હવે હું જોઈ લઉં છું દુઃખ કેવું ઊભું રહે છે. હવે દુઃખ ઊભું રહે તારી પાસે, તે આવ લુગડા કાઢ નહીં, કે દુઃખ નહીં શરમ થાય, હવે આઈ નો રહેવાય,
દુઃખ ભાગવા માટે ને, નિયમમાં રહો. દુઃખ હંમેશા આપણા હિત માટે જ આવે છે. દુઃખ એ આપણી જિંદગીની ઉન્નતિના સોપાન છે, એ ચડવામાં જ મજા છે. દુઃખ સામે વિરોધ ના કરો, દુઃખને આવકારી લ્યો, સ્વીકારી લ્યો. ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. આપણા સિદ્ધાંતોને નહીં જેવી વાતમાં ફેરવીને શું આપણે ખાટી જવાના છે? કંઈ નહીં. ધીરજ રાખો, સહન કરો. મુજાય ધર્મ મૂકવો નહીં, મુજાય ન જાઓ. બે વાતે માણસ મુજાય, દુઃખથી મુજાય, સુખથી મુજાય. એટલે સ્વામી લખે છે, સુખ દુઃખના સમૂહ માંથી મુજાય ધર્મ મૂકવો નહીં. સુખ દુઃખના સમૂહ લખ્યા, દુઃખનો સમૂહ આવે, એક બે દુઃખ આવે ને તો આપણે લડી લઈએ, કે કાંઈ વાંધો નહીં. પણ સમૂહ આવે, ટોળું, દુઃખનું ટોળું આવે, આ બાજુથી, આ બાજુથી, ઓલી બાજુ, ઓલી બાજુ, ઉપરથી, હેઠેથી, વાહેથી, બધી બાજુ જ દુઃખ આવે. પત્નીનું આવે, ભાઈનું આવે, બાપનું આવે, માનું આવે, દીકરાનું આવે, પાડોશીનું આવે, ન જોતાનું, વગર જોતાનું, પૂછ્યા વિનાનું, ચારેક વર્તી આવે. જ્યાંથી તમે જિંદગીમાં ક્યારેય દુઃખનો છાંટોય અનુભવશો નહીં એવી ચોક્કસ ધારણા કરીને બેઠા હો, ત્યાંથી તો દુઃખની મિસાઇલ નીકળે. હા હા હા, આ તમારામાંથી નીકળે ને. દુઃખના સમૂહમાં પણ ન ડગો. હવે સુખનો સમૂહ લખ્યો. સુખનો સમૂહ પણ માણસને ધર્મમાંથી પાડી દે છે. શું સુખનો સમૂહ? કે તમે ધાર્યું ન હોય ત્યાંથી તમને સુખ મળવા માંડે. જે તમે ન ધારતા હો એવી રીતેના માણસો તમને ચાહવા માંડે, બોલાવવા માંડે, સારા સારી નોકરીમાં, સારી સારી જગ્યામાં ભાગીદાર રાખવા માંડે. જે માણસ રોજના લાખો રૂપિયા કમાતો હોય ખોટું કરીને, એ માણસ એમ કે આવી જા, ભાગીદાર થઈ જા મારામાં. અરે યાર, રોજના 5 લાખ કમાવું છું ને, તને રોજના 5 લાખ મળશે, આવી જા, આવી જા. પણ આને એમ થાય કે સારું, રોજના 5 લાખ મળે છે પણ આ ધંધો આટલો ખોટો માલકુર છે. આ સુખનો સમૂહ આવ્યો, ચારે કરતો. હા, હવે એમાંય ડગી જવાય. સુખ જવા દો તો બચાય. સુખનો સમૂહ પણ આપણને ધર્મમાંથી પાડી દેશે, દુઃખનો સમૂહ પણ આપણને ધર્મમાંથી પાડી દેશે. દુઃખને આપણે સહન કરી લઈએ તો ધર્મમાં રહેવાય, અને સુખને છોડી દઈએ તો ધર્મમાં રહેવાય. સુખ છોડવું ગમે નહીં, દુઃખ ભોગવવું ગમે નહીં, માણસ છેવટે આગો પાછો થાય અને ધર્મ, સિદ્ધાંત, નિયમ બસ ચૂકી જાય છે. ધીરજ રહેતી નથી, ડગી જાય છે. ન ડગવું જોઈએ. અને આપણે જ્યારે ડગી જઈએ, ફરી જઈએ, ત્યારે સમાજ આપણને જુએ છે. અને તરત જ જેટલા આપણા અનુભવી હોય, આપણા અનુભવી, એ એમ કે તમે આમ છો, અમને ખબર છે, જોયા તમને. અને ઘણી વખત તો કેવું થાય કે માણસો એવા હોય છે, ઓછી અક્કલવાળા, કે જેવો તમારા સત્યને સમજી પણ ન શકે. અને એવું સમજે કે આ કંઈ તમે શું કરો છો, આ કંઈ ખોટું ન કહેવાય, અમથા અમથા હેરાન થાવ છો, આમાં શું ખોટું, બધા એમ કરે જ છે ને, કોણ તારે, એ બધા કરતા હોય એ ખોટું ના કહેવાય, એક રાજમાર્ગ કહેવાય અને એ સાચું કહેવાય. આમ ન કરાય પણ આમ તો કઈ બાદ નહીં ને, આમ બાદ નહીં ને, અંતર તમે કહો છો સારું બાદ નહીં, એ મર્યા પાડી દે. અને ઘણી વખત તો આપણને આસક્તિ હોય ને એટલે સત્ય સૂજે નહીં, આપણું હૈયું જ એમ કે એમાં શું ખોટું છે. લ્યો, પોતાને રાગ બહુ હોય ને એમાં એને બધું સત્ય જ દેખાય. જે માણસ જે કરતો હોય ને કે એમાં શું ખોટું છે, એને ભયંકર એમાં તૃષ્ણા હોય, એને કારણે સત્ય સૂજે નહીં. રાવણને બધા કે તું આ સીતાજી લે આવ્યો તે ખોટું કરે, આમાં શું ખોટું છે, બરાબર છે. બળિયાના બે ભાગ કે એ સાચું જ કે. માટે આ તો બહુ નિદર્શન કરવું પડે છે, બહુ સૂક્ષ્મ રીતે બારીકાઈથી પોતે પોતાને જોવે કે ભૂલ નથી થતી ને. બહુ સૂક્ષ્મ દ્રષ્ટિવાળો માણસ, બહુ બુદ્ધિશાળી માણસ ધર્મમાં રહી શકે છે. એ બહુ કઠણ કામ છે, પળે પળે ચકાસવું પડે છે. એક જણો તો નહોતો કહેતો કે ભાઈ મારી પાસે 50,000 એ માગે છે પણ મને કશી ચિંતા નહીં, બસ ભગવાનનો આપણે આશરો, હું કંઈ ચિંતા કરું નહીં. ભગવાનનો આશરો હોય એને ચિંતા ના કરે, ચિંતા કરે તો આશરો ન કહેવાય. નિષ્ઠા કોને કે મુજાવું નહીં, ગમે તે સુખ દુઃખ આવે હું તો આનંદમાં જ રહું છું. માગે ઓલ્યો આની આગળ 50,000 અને આ આનંદ મારે હસવું આવે ને આપણને. એટલે આ મૂર્ખ ના સરદાર, તને શેનો મુજારો હોય? મુજારો તો એને હોય કે મારો દીકરો દેશે કે નહીં દે 50,000 મારા. ત્યારે કોકની પાસેથી લેવાના હોય તો તું ભગવાનનો આશરો રાખીને આનંદમાં રહે. દેશે તો દેશે, નહીં દેશે તો મારા કાંઈક અનિતિના હશે તે ખોટા થયા. બાકી ભગવાન જેમ રાખે એમ રહેવું. એમ ન મુજા તો બરોબર છે, કરવો અધર્મ. ઓલ્યાના 50 દેવા નહીં અને ભગવાનનો આશરો હું ન મુજાવ કે તું હેનો મુજા. આમ અકલ વિહોણા માણસો સમજ્યા હેણ્યા વગર ખોટું સાચું માને, સાચું ખોટું માને. એટલે આમાં અક્કલની પાછી બહુ જરૂર પડે ધર્મ અધર્મની બાબતમાં. કાં તો 2-5 અક્કલવાળા માણસોને મિત્ર રાખવા પડે, એની સાથે ડિસ્કસ કરવી પડે કે આ વ્યવહારને, આ પ્રશ્ન ને આવી રીતનું આ જેમ છે એમ તમને કહ્યું, આમાં મારાથી કંઈ ખોટું થાય છે એ તમે નિર્ણય કરો, તમે કહો એમ કરું, એમ કરવું પડે. પોતાને ન આમાં હુજ ના પડે, અકલ ન હાલે તો પછી આવી રીતે એને 4-5 માણસની બુદ્ધિ વચ્ચે કસવું જોઈએ. એ બુદ્ધિશાળી માણસો જોઈએ કે સાચી વાત કરે કે આમાં આટલો તારો વાંક ગણાય, એટલું ખોટું કહેવાય, આ આમ ન કરાય, એનો યોગ્ય નિર્ણય આવે. આ તો આસક્તિ હોય પોતાને રૂપિયામાં એટલે એ કરતો હોય, એ બધું સાચું જ હોય, એમ એમ હું ખોટું કર્યું. હવે તને કેમ સમજાવવો તે શું ખોટું કર્યું? બીજા 5 માણસ પૂછ કે આ સાચું કર્યું ખોટું કર્યું. એ 5 તટસ્થ માણસો એમ કે કોડા એ ખોટું કહેવાય, તો માની કે નહીં? તોય નો માને, કોઈને મારી વાત સમજાતી નથી, મારી મુશ્કેલીઓને કોઈ જાણી શકતું નથી, હું એવી વિટમણામાં હતો અને એને લઈને મેં આ કર્યું, અત્યારે તમને કોઈને મારી વાત સમજાતી નથી, ભગવાન તમને ગમે ત્યારે સમજાવશે એવી હું ભગવાન પર શ્રદ્ધા રાખું છું. લ્યો રાખ તારે પાછો આમ કે ભગવાન બધું જ જાણે છે, તે તારે એકનું અમારું તારું નહીં જાણતા હોય. જોવા વાળો બધું જોવે છે, એ તો બધું જોવે જ છે એમ બોલે. અને વાત એને પોતાને સમજાતી ન હોય એવું પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. ખરી વાત કે ખોટી? હા, એ વાત ખરી છે. માટે મારો કહેવાનો અર્થ કે આ ધર્મ અધર્મ સત્યાસત્યનો નિર્ણય બહુ જટિલ છે અને બહુ સૂક્ષ્મ હોય છે. સારા સારા માણસ થાપ ખાઈ જાય, બુદ્ધિશાળી એને પોતાને એમ થઈ જાય કશું ખોટું નથી, પણ પાછું બહુ તપાસીને જોવે તો ખ્યાલ આવે કે હા આવું ખોટું તો છે, હું માનું છું એવું નથી, છે ખોટું. નહીં તો ભ્રમમાં હોય માણસ, ભ્રમમાં કે નથી ખોટું થતું. એટલે બહુ તપાસવું, થવું જ ન જોઈએ. અને લાંબી અક્કલ પડે કે ન પડે એક ઠરાવ કરી નાખો કે અમારા ઘરના ઉમરામાં એક નયો પૈસો અણહકનો અનિતિનો ક્યારેય ગરવો જ ન જોઈએ, નહીં બારણામાં જ નહીં. બારણામાં અનિતિનો રૂપિયો એકય ગરવા ન દો અને પછી આ મંદિરના બારણામાં ગરો તો હારા લાગો. ન્યા હાવ બારણા ખોલી નાખ્યા હોય, અનિતિનો આવે એટલું ભલે આવે ને પછી તમે પાછા અહીં આવો કે આપણી રસોઈ છે સ્વામી કાલ બધાને ખીચડી ખવડાવો મારા તરફથી, સત્સંગ થાય. તારું ખાધે કોકનો સત્સંગ જાહે? બહુ સમજ્યો. આ તમને સારું લાગે કે મોડું લાગે પણ વાત આ હકીકત છે. પરમાત્માને ગમતી વાત છે, સત્યની વાત છે. બહુ રૂપિયાવાળા થવું, મહાન થવું અને દુનિયામાં આમ આમ થઈ જવું એ મૂકી દો, નહીતર કંઈક ખોટું કર્યા આવું કે નહીં રહેવાય. વાત એટલી પકડી લ્યો કે ભગવાનની આજ્ઞામાં રહેતા જે સુખ કે દુઃખ મળે એમાં જિંદગી પૂરી કરવી છે. જે ભગવાનને દેવું હોય દે, જેટલું દે એટલું દે, મોટો બંગલો દે કે નાની ઝૂંપડી દે, તારે જેમ રાખવા એમ રાખ. અમને તો તને શું ગમે છે? સત્ય, અમારે સત્ય રાખવું. તને હે હરી શું ગમે છે? ધર્મ. બસ અમારે ધર્મ રાખ, બીજી માથા કોઈ નહીં. ખોટું ક્યારે કરવું પડે? રાતમાં લાખોપતિ થવું એટલે. ઠાકોરજી એની મેળે ધીમે ધીમે કરવાના હોય છે, પણ આપણને એ ધીમી ગતિ ફાવતી. હા, રાઈટમાં લાખો પછી જાય એટલે એ તો હવે એમ નામ તો ન થવાય, એને કઈ કરવું જ પડે. આ ડોળું તો થવાય. માટે જાગો, અધર્મથી ઉગરો. સ્વામી નિષ્કોળાનંદજી કહે છે, કદી અધર્મ કરશો નહીં. ધર્મ રાખે તે હધર્મી કહેવાવે જે, ધર્મ વિના જેને બીજું ન ભાવે જે, ધર્મ વિના જેને બીજું ભાવતું નથી. એ જીસુતા બેઠા ગુણ ધર્મ ના ગાવે, ધર્મ વિના બીજું નજરે ન આવે. આને ધર્મી માણસ કહેવાય. નાવે બીજું કઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન, ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. એ જી ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. બસ આ વાત નક્કી કરો, એટલી વાત સમજો કે આ વાત નક્કી કરવામાં જ આપણું હિત છે. દરેક માણસે પોતાને સુખી કરવા હર હંમેશા પ્રયત્ન કરવા જોઈએ, અને કરતા જ હોય છે. માણસનો તમામ દાખલો, તમામ પરિશ્રમ પોતે સુખી થવા માટે જ હોય છે. તો પોતે સુખી થવા માટે આ પંક્તિ બહુ સરસ છે. ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. એને વિઘન સમજો, શાંતિ એ નહીં રવા દે. એ જી ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સૂત ને વામ, ધર્મ ગયે ખાન પાન મળે તે સર્વે કરવું હરામ. આહા, ધર્મ ગયે તમને ધરતી મળતી હોય, ભૂમિ જગ્યા, ધર્મ ટાળતા તમને ઘર મળતું હોય, સારું મકાન, પણ એમાં થોડો અધર્મ તમારે કરવો પડે, થોડું ફેરફાર કરવું પડે, ખોટું બોલવું પડે. ધર્મ ગયે મળે સુત, ધર્મ ગયે દીકરો મળતો હોય, ધર્મ ગયે વામ એટલે સ્ત્રી મળતી હોય પણ એમાં અધર્મ હોય, ધર્મ ગયે ખાન પાન મળતા હોય તો એ સર્વે કરવું હરામ, એને હરામ કરો. એ જી ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ, ધર્મ ગયે મોટપ મળે બળી વળી સહી થઈ ખા, એમાં હું ખાટ થઈ. સ્વામી કેટલું અદભુત લખે છે કે ભાઈ ધર્મ ગયે ધરા મળે, ધામ મળે, સુત મળે, માં મળે, ખાન પાન મળે, આરામ કરો, ધર્મ ગયે સુખ મળે. ગજબનો શબ્દ લખ્યો, ધર્મ ગયે સુખ મળે. વિચારો લ્યો, આપણે ઘણી ધર્મની મર્યાદા મૂકીને સુખો લઈએ છીએ, માણીએ છીએ. બોલો, જે સુખ આપણા હકમાં જ નથી, છતાં આપણને એમ થાય છે ના ના જાવા કેમ દેવાય, મળે છે સામે હાલીને મળે છે પછી પણ ન લેવાય. એ સુખ ને જવા દો કે જે સુખ ધર્મ મર્યાદામાં નથી આવતું. આપણા ધર્મમાં રહીને જેટલું સુખ ભોગવાય એટલું ભોગવો. બસ, ધર્મ ગયે સંપત્તિ મળે, પૈસા એમાં બળી સહી ખાટ થઈ કે, ધર્મ ગયે રાજપાટ મળે, છોડી દે. ધર્મ ગયે મોટપ મળે, સત્તા મળે, મોટપ મળે, માન મળે. તમે જોજો, માણસને આપણે વખાણીએ ને, હવે એની લાયકાત ન હોય, આપણે વખાણીએ ત્યાં સારું લાગે, એને સમજવું જોઈએ લાયકાત બારું છે, એમાં એને ખુશ ન થવું જોઈએ. એને એમ થવું જોઈએ કે તમે ભાઈ જેવો કહો છો એવો હું નથી, તમે મને બહુ મોટો માનશો નહીં, હું જેવો છું એવો મને હું દેખું છું, જાણું છું, પણ એને ગમે જ બહુ, મારા વખાણ કેમ ન કર્યા, મારું સન્માન કેમ ન કર્યું, તું તારી જાતને પૂછ વખાણ કરવા જેવો છો. સન્માન ને પાત્ર છો ખરો, એ હું ગમે એવો હોઉ, તમારે મારા વખાણ કરવા જોઈએ, મારું સન્માન કરવું જોઈએ, મારું નામ આવવું જોઈએ. મેં પેલી વાત કરી હતી ને, પેલો સમય ઉત્સવ કર્યો હતો, મને પેલી સમિતિના વિભાગ હોય ને, વિભાગ કે આ પીરસણ સમિતિ ને આ રસોડા વિભાગની સમિતિ ને આ સ્ટેજ સમિતિ ને આ સમિતિ, એમાં એક સમિતિ હતી આ પ્રેસ નોટ કરવાની સમિતિ. એને આવીને કહ્યું એ કે આ આખો ઉત્સવ સમય ગયો ને, એ નામ કમાવા હારું જ હતો, તમે કેમ જાણ્યું? તો કે જેટલા આગેવાન ને મોટા હતા ને બધાએ મને ખખડાયો, મારું નામ કેમ ન લખ્યું પ્રેસ નોટમાં? કાલના છાપામાં મારું નામ તો ન આવ્યું, આનું આવ્યું, આનું આવ્યું, તે હું નથી, મેં 1100 આપ્યા છે, અમારી સેવા નથી, અમે અહીં તૂટી ગયા, મારું નામ આવવું જોઈએ. એ કે મારું તો બધા માથું ખાઈ ગયા, નામ 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 બસ. હા હા, કરવું નહીં કામ ને કે અમારું નામ, અથવા થોડું કામ કરીને કે અમારું નામ મોટું જાડું આવવું જોઈએ. આવી માણસને ઈચ્છા રહેશે, કાંઈ જોવું નહીં. તારે એમ કહ્યું સ્વામીએ કે ભાઈ ધર્મ ગયે મોટક મળે, એટલે એનો અર્થ એ થાય કે આપણી લાયકાત, આપણું કામ, આપણી મહેનત, એ પ્રમાણે કોઈ આપણને મોટે પાપે, સન્માને, વખાણે, તો જાણે વ્યાજબી. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે બસ મને બહુ માન આપો એમ, ભલા માણસ એટલું તારું કામ નથી, તે કામ એટલું જ કર્યું છે કે એના બદલામાં તને આટલું સન્માન, આટલું માન મળે. પણ ના ના, અને માનથી માણસ ધરાતા જ નથી. લ્યો, આપણને એમ થાય ભલા માણસ કેટલું પણ એમ, તો કે ના બસ એટલી બધી ઈચ્છા, એટલી બધી ઈચ્છા પૂરું થવું જોઈએ ને. પાંચ શબ્દ તમારી પ્રશંસાના કયા, 10 કયા, 15 કયા, તો એ કહેશે બરોબર ના કહ્યું, અડધો કલાક વખાણ્યા, તો કે હજી કલાક વખાણ્યા હોત ને મજા બહુ આવતી, પણ તને આવતી, બાકી આખી સભાને તો ચોટલી ઊભી થઈ ગઈ હતી, તને એકને મજા આવતી તારા વખાણ કરતા એમ. આ સન્માન સમારંભમાં શું થાય કે જેને આપણે બિરદાવતા હોય ને એને તો જાણે હરખનો પાર નહીં, પણ સભામાં બેઠું હોય ને માણે 1000-2000 એને કીડી ઉજડે કે હવે 12 વાગી ગયા, પૂરું કરો, હવે ક્યારે પંગ જ પડે. આ સન્માન સમારંભમાં આવું થાય છે. જોકે સન્માન કરવું ઘટે છે, નથી કરવું એવું નહીં, પણ આમાં જેના જેના સન્માન કરીએ એટલા શાંતિ ને. હવે એવા 5-10 જણા હોય શાંતિ રે એવા, અર્થાત 5-10 નું જ સન્માન લેવાનું હોય, અને બાકીની સભા બેઠી બેઠી અકળાય. બે રીતે અકળાય, એનું સન્માન અમારું નહીં એમ, અને કા એમ અકળાય કે ભાઈ બધું હવે સમય થઈ ગયો છે, અને હવે બધું માપે રાખો, ને તમે જેને વખાણો છો ને એને મારવાની જરૂર છે. થોડું એમ સભામાં અકળામણી આવે છે, પણ હવે કરીએ હું, આ બધો લોક રિવાજ અમુક છે એવી રીતનો હોય છે. પણ મારો કહેવાનો અર્થ કે ધર્મમાં રહેતા જેટલી મોટે મળે એટલી જ આપણે સ્વીકારવી, બાકીની પોટ લઈને ના પાડી દેવી કે નહીં એ ભાઈ મને રવા દો, સમજ્યા, કે ના ના તમને જાડો હાર પહેરાવો ભાઈ સાહેબ રવા દો, કે ના ના તમને ભાઈ મને હું એવો કંઈ નથી. ઘણા માણસ ના કહી દે કે ભાઈ રવા દો મારે, અને ઘણા કે મારું કરજો. હા કહી જાય, આવી જોજો પાછા, ભૂલી ન જાતા. અરે તમને ભૂલતા છે. ધર્મ ગયે મોટપ મળી, બળી વળી સહી થઈ ખાટ, કે આમાં હું ફાયદો થયો. એ જી ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી, ધર્મ ગયે સન્માન મળે, એ આદિ સર્વે જાજો બળી. ગજબ નું લખે છે. એ જી ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી, ધર્મ ગયે સન્માન મળે, એ આદિ સર્વે જાજો બળી. એ બળી જજો બધું. અમને તો ધર્મમાં રહેતા થકા જેટલું મળે એટલું મંજૂર, બાકીનામાં અગ્નિ પડો નથી જોતું. પણ બહુ સાવધાની રાખવી પડે તો આની ખબર પડે, નહીતર આ વસ્તુ એવી છે ને આપણને ભાવતી વસ્તુ છે, આમાં અણગમો કોઈ ન હોય, ખબર પડે નહીં. જેમ કે આપણને બહુ ભાવતું હોય એ આપણે જમવા બેઠા હોઈએ, શરીરને ન જોતું હોય, શરીર કહે છે કે હવે છે ને સેજી વધારે નાખશો તો મુશ્કેલી છે, પણ આને બહુ ભાવતું હોય. શરીરની લાયકાત ન હોવા છતાં આને રુચિ હોવાથી ખા ખા કરે, શરીરની એટલી લાયકાત જ નથી એટલું પચાવે. એમ ભાઈની લાયકાત હોય નહીં ને આપણે એને સન્માન આપે કરીએ, હવે એને નડે ભાઈ ખરેખર. જેમ દેહને નડે ને માંદો પડે એમ આના મનને નડે ને માંદો પડે, માનસિક માંદો પડે. પછી એ આખા સત્સંગને નડે, પણ એ ગયો તો મને પ્રવચન આપ્યું હતું ને મારું કેટલું સન્માન કર્યું હતું ને અહીં કારેલી બાગમાં ગયો તો કોઈ બોલાયો હોય નહીં, સ્વામીજી હામું જોયું નહીં, તારે શું જાય કેસ, નહીં ભાળી ખીચડી કેસ, ઘેર ના ખાઈએ બિસ્કીટ, એમ કઈ ન આવે. વાંધો એ આવ્યો કે એને બીજે જે રીતે બોલાવ્યો, સ્વાગત કર્યું, એ રીતે અહીંયા ન એને થયું બરોબર. હવે આપણને કઈ ખબર નહીં કે આને આવી ટેવ પડી ગઈ છે, નહીતર આપણે એમની જે પ્રકૃતિ છે એને પોષી દે. હવે શું થાય, મુશ્કેલી થાય આવી. માટે સ્વામી કહે છે કે ભાઈ એ સન્માન જાજો બળી, કહે છે મોબો હાળો, ટેવ પડી ગઈ, સન્માનમાં આસક્તિ થઈ ગઈ. હવે સન્માન મળે તો જ શાંતિ રહે, મને બીડી પીવામાં આસક્તિ થઈ જાય, બીડી પીવે તો જ શાંતિ, ચા પીવે તો જ એને સુખ રહે, દારૂ પીવે તો જ શાંતિ રહે, આનું સન્માન કરો તો જ શાંતિ રહે. આને સન્માનનું વ્યસન થઈ ગયું, હા બંધાઈ ગયા ભાઈ, બંધાણ કહેવાય, જેમાં બંધાઈ જવાય ને બંધાણ, એ થાય તો જ શાંતિ રહે, નહીં તો ઉપાયથી થાય. આવું છે, માટે ન થવું જોઈએ, સાવધાન. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, ગજબનું લખે છે આ તો નિષ્કળાન સ્વામી લખે. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, અરે જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. લ્યો, જીવવાનું જાતું કરીને ભગવાન પાસે મરવાનું માગવું. આ યુદ્ધ લડે આ આપણી સરહદ ઉપર, એ જો પાછા પડે તો એનો ધર્મ જાય સૈનિકનો, મરી જવાનું પણ પાછા નહીં પડવાનું, પાછા પડે તો ધર્મ જાય, એ ધર્મમાં રહીને ત્યાં ત્યાં મરી જ જવાનું, શહીદ થઈ જવાનું, પણ ધર્મ નહીં છોડવાનો પોતાનો, લડવાનું એટલે લડવાનું. હા, જીવવાનું જાતું કરીને હરિપાએ મરવાનું માગવાનું કે તમે તો મારે ભલે મરી જઈએ પણ અમારો ધર્મ છે લડી લેવું. આમ આપણને થોડુંક દુઃખ પડે જે મેલ પડ્યું કે શું કરે, તકલીફ થઈ ગઈ કે સભામાં કેમ ના આવ્યા, શું નીકળ્યા તા છાંટા પડવા માંડ્યા, એક પડ્યા, બે પડ્યા, ચાર પડ્યા, પછી તમે જઈને ખાટલામાં પડ્યા ના આવ્યા, મુશ્કેલી આવી ગઈ ને. હવે તમે નિયમ આપ્યો તો કે આવજો સભામાં, પણ મુશ્કેલી કેટલી આવી, આમાં આવવું કઈ રીતે, એટલે આને મુશ્કેલી માની લીધી. હવે શું કરવું, ઓલા લડીને મરી જાય તો પાછા પડે નહીં, આપણે જરીકમાં તમારે ઠપ લઈને થઈ ગયા ઢીલા, એમ નહીં. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. ધર્મ ગયે સર્વ ગયું, ગયું નિર્વળી નાક તણું, ધર્મ ગયું એટલે નાક કાન ગયા. માટે મૂકી નિજ ધર્મને ન કરવું મુખ લજામણું, આહા પોતાનો ધર્મ મૂકીને લજામણું મોઢું ના કરશો, પણ ઘણાને શરમ જ નહીં, એવા લજામણા મોઢા કરીને ઘરમાં ને શેરીમાં ને ગામમાં બજારમાં રખડે, કાંઈ શરમ જ નહીં ને. આ બધા શિસ્કારા કરે આમ કરે તો હેઠું ખોશી નાયલા જાય, લાજ શરમ વિનાને હાવ. અને ઘણા માણસને તો કોક જરાક કે નહીં તે ઊંઘ નો આવે, માળું ભારે કરી, એટલે આ તો હાળું ભારે કરી. અને ગળાને તો આખું ગામ કહેતો હોય એમને હાવ નગતા, નાક વિનાના નગતા કેની જાનમાં જાય, લ્યો નગતા ને નહીં કાંઈ, બધી ઉપાધિ વેવાઈને થાય. ધર્મ વિના સુર અસુર નરના સર્વના સાહી સમ મુખ થયા, ધર્મ વિના ધરાંબર માહી મોટ અપમાન કે ના રહ્યા. ધર્મ વિના સુર અસુર નર બધાયના કાળા મોઢા છે સાઈ શંકર. ધર્મ જેને મૂક્યો કે છે જોવો, એમાં એનું હારું શું થયું, એની આબરૂ શું રહી, એના માન મોટપ ક્યાં રહ્યા.
ધર્મ વિનાનું ધીક જીવવું, એ ધર્મ વિનાનું ધીક જીવવું, જન જાણ જો જગ માયા, દેવ ઈચ્છિત દેહ આવ્યો પણ કામન આવ્યો કાય, દેવ ઈચ્છિત દેહ આવ્યો પણ કામન આવ્યો કાય.
ધર્મ વિનાનું ધીક જીવવું, વાહ વાહ. દેવતાઓ ઈચ્છે છે મનુષ્ય દેહ ને, કે એકવાર જો મનુષ્યનું શરીર મળે ને તો કર્મ ભૂમિમાં જઈને અમે એવા કર્મ આરાધના ભક્તિ કરીએ કે ભગવાન મળે, એમ દેવો અહીં જન્મ ઈચ્છે છે, એમ ભાગવતજીમ લખ્યું. આવો સુંદર મનુષ્ય જન્મ આપણને મળ્યો કે જેને દેવતાઓ ઈચ્છે છે, પણ આપણે મનુષ્ય જન્મ ધારણ કરીને એવા ધંધા કર્યા અવળા બધા, કાંઈ કહો નહીં એની વાત લ્યો, જે છે એનું જીવવું ધિક્કાર છે ભાઈ. હવે અદભુત વાત કરે છે ભગવાન સ્વામિનારાયણ ની વાત કરે છે. અહીં લાવ્યા સ્વામી.
ધર્મ વાળા પર ધર્મ ના સુત,
એટલે ભગવાન સ્વામિનારાયણ.
એ જી ધર્મ વાળા ઉપર ધર્મ ના સુત, રહે છે રાજી રળિયાત,
એને માથે બહુ રાજી થાય છે.
નિષ્કુળાનંદ ધર્મવાન ની શું કહીએ વર્ણવી વાત,
એની શું વાત કરવી, કે એના માથે ભગવાન રાજી થઈ જાય. ભગવાન એને દર્શન દે છે, ભગવાન એનું બધું ભલું કરે છે, એનું ભગવાન સાચવે છે. માટે ધર્મ નિયમ સાવધાન થઈને પાળવા. સહજાનંદ સ્વામી મહારાજ.